आप पुण्य पाप अधिकार की गाथाएं मुखोद्गत करेंगे।
हाँ जी, हमारी गाथा नंबर 145। अब शुभ शुभ कर्म के स्वभाव का वर्णन गाथा में करते हैं।
नहीं, पहले वो कलश लेंगे, सोवा, पुण्य
अच्छा
पाप दुरु कर्म।
हाँ जी, पुण्य पाप दो करम बंधु रूप दुर्मानी, शुद्ध आत्मा जिन लयो मो चरण हित जानी।
अच्छा लुशे, हाँ
तो अब बोलते हैं टीकाकार कहते हैं, अब एक ही धर्म दो प्रकार रूप होकर पुण्य पाप रूप से प्रवेश करता है। तो अब
अभी
शुभ,
आगे की उत्था निकालनी है।
हाँ जी, तो अब शुभ शुभ कर्म के स्वभाव का वर्णन गाथा में करते हैं। है कर्म अशुभ कुशील, अरि जानो सुशील, शुभ कर्म को किस रीत होए सुशील, जो संसार में दाखिल करें।
146 मिल जाता है।
अब यह सिद्ध करते हैं कि दोनों शुभ अशुभ कर्म बिना किसी अंतर के बंध के कारण हैं। ज्यो लोह की त्यो कनक की, जंजीर जकड़े पुरुष को, इस रीत से शुभ या अशुभ कृत कर्म बांधे जीव को। तो अब दोनों कर्मों का निषेध करते हैं। इससे करो नहीं राग वा संसर्ग उभय कुशील का, इस कुशील के संसर्ग से है नाश तुम स्वातंत्र का। अब भगवान कुंदकुंद आचार्य स्वयं ही दृष्टांत पूर्वक यह समर्थन करते हैं कि दोनों कर्म निषेध्य हैं। जिस भांति कोई पुरुष कुत सीत शील जिन को जान के, ससंग उसके साथ त्यों ही त्याग राग करना परितजे। यो कर्म प्रकृतिशील और स्वभाव कुत्सित जान के, निज भाव में रत राग अरु संसर्ग उसका परिहरे।
हाँ, 185।
अब आगम से यह सिद्ध करते हैं कि दोनों कर्म बंध के कारण हैं और निषेध्य हैं। जीव रागी बांधे कर्म को, वैराग्यता मुक्ति लहे, ये जिन प्रभु उपदेश है, ना नहीं रक्त हो तू कर्म से। अब यह सिद्ध करते हैं कि ज्ञान मोक्ष का कारण है। परमार्थ है निश्चय, समय शुद्ध केवली मुनि ज्ञानी है, तिस्थे जो उस ही स्वभाव मुनिवर मोक्ष की प्राप्ति करें। अब यह बतलाते हैं कि आगम में भी ज्ञान को ही मोक्ष का कारण कहा है। परमार्थ में नहीं तिष्ठ कर, जो तप करें व्रत को धरें, तप सर्व उसका बाल अरु, व्रत बाल जिन वर ने कहें। अब यह कहते हैं कि ज्ञान ही मोक्ष का हेतु है और अज्ञान ही बंध का हेतु है, यह नियम है। व्रत नियम को धारे भले तपशील को भी आचरे, परमार्थ से जो भाग्य हो निर्वाण प्राप्ति नहीं करे। और फिर भी पुण्य कर्म के पक्षपाती को समझने के लिए उसका दोष बतलाते हैं। परमार्थ बाहिर जीव गण जाने ना हेतु मोक्ष का, अज्ञान से वे पुण्य इच्छे हेतु जो संसार का। अब जीवों को परमार्थ मोक्ष का कारण बतलाते हैं। जीवादिक श्रद्धान समकित ज्ञान उसका ज्ञान है, रागादि वर्जन चरित है, अरु ये ही मुक्ति पंथ है।
एक और बात है।
अब परमार्थ मोक्ष कारण से अन्य जो कर्म उनका निषेध करते हैं। विद्वान विद्वान जन भूतार्थ तज व्यवहार में वर्तन करें, पर कर्म नाश विधान तो परमार्थ आश्रित संत के। जय
जय
जिनेंद्र।
जिनेंद्र। हाँ तेजल बेन,
जोशनाथ जी, मैंने आपको वो एक ईमेल भेजा है जो
हाँ
हमारे
हाँ
तरह चलने वाले हैं,
हाँ वो देख लेंगे।
वो हिंदी में जो है, एक्चुअली आई एम मे नॉट बी एबल टू डू इट, बट मगर मैंने आपको स्कैन करके भेजा है वो, तो अगर आप ले
ओके
लें
ओके। हाँ
तो दैट विल बी ग्रेट।
हाँ हाँ हाँ
हाँ जी, जय जिनेंद्र।
सॉरी तेजल, यू कैन स्टार्ट नाउ।
नमो नोए सौरियंतां, नमो नोए सौसुदां, नमो नोए सौवायिर्यां, नमो नोए सौजायां, नमो नोए सौत्रिकावर्ति सावनम्, ओंकारमिन्दु संयुक्तनित्यं जायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मङ्गलं भगवानयो मङ्गलं रूपमोहिनी मंगलम कुंकुंडारी उजेन्द्रम सुमंगलम नमः समरिस्ताराय स्वानु भूत्या चकासे चित स्वाहाय भवाय सर्वाय विभाव निरुद्ध निराकार समय सार 156 का था मनोभावा। मोक्ष आत्मानो थाय छे, મોક્ષ એટલે પરમ આનંદનો લાભ કે અનંતા ગુણની પૂરણ પર્યાયનો લાભ આત્માને થાય છે, તો તેનું કારણ પણ આત્મ સ્વભાવી જ હોવું જોઈએ। મોક્ષનું કારણ, મોક્ષ જ્યારે આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મ સ્વભાવી જ હોવું જોઈએ। કેમ કે આત્માના જે અનંત ગુણો છે એ બધા શુદ્ધ છે, કોઈ ગુણ વિકાર રૂપે થાય એવો કોઈ ગુણ નથી, જેથી તેના અનંત ગુણ જે સ્વભાવ એનું મોક્ષનું એ કારણ છે। અનંત ગુણનો સ્વભાવ, એનો જે આશ્રય, એનું જે પરિણમન, એ આત્માનો મોક્ષ થાય છે, તો આત્માના સ્વભાવ મોક્ષનું એક કારણ છે। દયાદાન વ્રત વ્યવહાર રત્નોત્તર એ બધો નિષેધ છે, ઉદગળ સ્વભાવિક છે, કેમ કે આત્માઓ કોઈ ગુણ નથી, પર્યાય ના થાય છે તે નિમિત્ત ને આધીન. એથી તેનું કારણ પણ આત્મ સ્વભાવે જ હોવું જોઈએ. હા હા, જે અન્યદ્રવ્ય ના સ્વભાવ નો હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? પુણ્ય ને પાપ નો ભાવ, આત્માનો કોઈ સ્વભાવ નથી, અનંત ગુણમાં કોઈ ગુણ નથી, પર્યાયમાં છે, માટે પર્યાયમાં પરને આધીન થયેલો હોવાથી, આને દ્રવ્યના સ્વભાવ વાળું હોવાથી તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? શુભ કાર્ય પૂદગલ સ્વભાવી છે, દયા દાન વ્રત ભક્તિ નામ સ્મરણ ચિંતન આદિ સબ બધું એ શુભ ભાવ પૂદગલ સ્વભાવી છે, આત્મ સ્વભાવી નહીં. આત્માનો અનંતા અનંતા ગુણો છે, પણ બધા શુદ્ધ અને શુદ્ધપણે પ્રણમેતી તેનો સ્વભાવ છે. તેથી પર્યાયમાં અવસ્થામાં જે કર્મના નિમિત્તના લક્ષ્ય થાય એ બધા પૂદગલના સ્વભાવ કરીને મોક્ષના કારણમાં એનું કારણ નથી. અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? શુભ કર્મ તો પૂદગલ સ્વભાવી છે, આ અપેક્ષાએ એનો તિકાળી પૂદગલ જે છે એ પર્યાયમાં તેને આશ્રય થાય છે. કોઈ ગુણ આત્માનો નથી, કોઈ સ્વભાવ નથી કે વિકાર થાય. એથી વિકારનું થવું દયા દાન વ્રત ભક્તિ પૂદગલ સ્વભાવી છે. જીવ સ્વભાવી ટિકાઉ નથી, તેથી પૂદગલ સ્વભાવી છે. લોકોને થાય છે એની પર્યાયમાં, પણ પર્યાયમાં થતા થતા એનો કોઈ ગુણ નથી એવો, કે ગુણ તે વિકાર પણ એ પ્રણમે એવો કોઈ ગુણ નથી. હા હા, એ કારણે એ દયા દાન વ્રત ભક્તિ આદિ ઐન્દ્ર સ્વભાવી છે, કાયમી પ્રભુનો સ્વભાવ. પૂરણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ પૂરણ ગુણનો સ્વભાવ, અનંતી શક્તિનો સ્વભાવ શુદ્ધ છે, અને એની અનંતા અનંતી શક્તિનો કોઈ શક્તિનો ગુણ કે સ્વભાવ વિકાર રૂપે થાય એવું નથી. દયાદાનના વિકલ રૂપે પ્રણમે એવો કોઈ ગુણ નથી. તેથી તેને ઐન્દ્ર સ્વભાવ કહીને તેના ભવનથી પરમાર્થે આત્માનું ભવન ન થઈ શકે. વાંચન શ્રવણ મનન ચિંતન બધું વિકલ રાગ છે. એ રાગ પૂદગળ સ્વભાવી છે, જીવ સ્વભાવી નથી. ભગવાન પૂર્ણ અનંત ગુણ નો પિંડ એ તો પવિત્ર સ્વભાવ છે. એ પવિત્ર સ્વભાવી ભગવાન પવિત્ર પૂર્ણ મોક્ષ નું કારણ છે, પણ વિકાર નું કારણ એ નહીં. વિકાર નું કારણ તો પૂદગળ છે, તે નિમિત્ત છે, ને તે અધરથી પર્યાયમાં તેના લક્ષ્ય થાય છે, તેથી તે પૂદગળ સ્વભાવી કીધા. વ્રત ને નિયમ ને તપ ને બધું પૂદગળ સ્વભાવ છે એમ કહ્યું. એ શુભ કાર્ય કર્મ એટલે કાર્ય, પૂદગળ સ્વભાવી, તેથી તેના ભવનથી તેના થવાથી परमार्थ आत्मानुभवन न थई सके। परम पदार्थ एवो भगवान आत्मा तेनु थवुं तेनाथी न थई सके। माटे ते आत्माना मोक्षनुं कारण थतुं नथी। माटे व्रत भक्ति पूजा दान स्मरण वगैरे चिंतन ये बधा कोई आत्मा ने मोक्षना कारण थता नथी। ज्ञान आत्म स्वभावी छे। ज्ञान दर्शन आनंद ये आत्मा नो स्वभाव छे। तो ये आत्म स्वभावी ज्ञान थी तेना भवन थी तेना प्रेरणन थी शुद्ध पूर्ण अनंत गुण ना आश्रय जे परिणमन थाय ये आत्मानुभवन थाय छे। तेथी तेना स्वभावे ज्ञान स्वभावी होवा थी तेना भवन थी थवा थी आत्मानुभवन एटले आत्मानु पूर्ण स्वरूप परम छे। माटे ते आत्माना मोक्षनु कारण थाय छे। કાલે તો આવ્યું નતું ભક્તિમાં, હે પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, તારા શું ખામી છે ભાયા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પર કી આશ કહા કરે પ્રીતમ, પ્રભુ પ્રીતમ કહીને કહ્યું છે હે પ્રેમ કર્મ કરવા વાળો ભગવાન પ્રીતમ તું છો પ્રભુ, અનકી આશ કહા કરે પ્રીતમ, કઈ વાતે તું અધૂરા, ક્યાં ભાવે ક્યાં ગુણે કઈ શક્તિએ તું અધૂરું ક્યાં છે, એક એક ગુણ જે જીવતર શક્તિ આદિ છે એમાં આનંદ ગુણનો રૂપ એવો એક એક ગુણ પરિપૂર્ણ પ્રભુત્વ આદિથી ભરેલો પરિપૂર્ણ એવા આનંદ ગુણનો રૂપ પ્રભુ પે તારું એ ક્યાં અધૂરું ને વિરુદ્ધ છે, આ એ તો પરિપૂર્ણ પ્રભુ છે। પરિપૂર્ણ પ્રભુ ને આશરે જે ભવન થાય એટલે દશા થાય તે મોક્ષ નું કારણ છે। આત્માના મોક્ષ નું કામ થાય છે આ રીતે। જ્ઞાન જ આત્માનો સ્વભાવ જે જ્ઞાન આદિ છે તેનું પરિણમન વાસ્તવિક મોક્ષ હેતુ છે। તેનું પરિણમન હો જ્ઞાન એટલે જ્ઞાનનું પરિણમન, આત્માનું પરિણમન, ત્રિકાળી પરિપૂર્ણ પ્રભુ એનું પરિણમન એ જ મોક્ષનું કારણ હેતુ છે। વાસ્તવિક તો એ મોક્ષનું કારણ છે। વિકાર તે પુદગળ સ્વભાવે હોવાથી ચૈતન્યના કોઈ ગુણ સ્વભાવે નહીં હોવાથી તે પુદગળ સ્વભાવે તે આત્મ સ્વભાવનું કારણ મોક્ષનું તત્વ નથી। આવું આકરું પડે ચિંતન વિકલ્પ આદિ મનન પ્રભુ તો પરિપૂર્ણ ભગવાન ગુણે પરિપૂર્ણ કર્યો છે ને પ્રભુ, એમાં વિકલ્પ ઉઠાવવો એની જાત નથી। એ પુદગળ સ્વભાવી જાત કજાત છે, એનાથી આત્માનો મોક્ષ ને પરિપૂર્ણનું કારણ પરિપૂર્ણ સ્વભાવની શક્તિની વ્યક્તતાનું કારણ એ થતું નથી. હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છે. વૃતમ જ્ઞાન સ્વભાવેન જ્ઞાનશ ભવનમ સદા એક દ્રવ સ્વભાવત્વાત મોક્ષ હેતુ તદ એવ તત્ તદ એવ તત્. એક દ્રવ સ્વભાવ એક છ કલર છે ને એમાં સ્વરૂપ વાંચો છ મૂળ લખ્યા છે. આમાં જ્ઞાનશ ભવનમ વ્રત નીચે છે ને બીજી એના અર્થમાં જ્ઞાન નું ભવન એટલે કે સ્વરૂપ આચરણ એટલે કે સ્વરૂપ જે છે શુદ્ધ ચૈતન્ય તેનું પરિણામનું આચરણ તે જ એક મોક્ષ નું કારણ છે. એક દ્રવ સ્વભાવત્વાત જ્ઞાન આદિ અનંત ગુણ જે શુદ્ધ છે તે એક દ્રવ સ્વભાવ એક દ્રવ સ્વભાવ બીજા દ્રવનું ક્યાં નિમિત્ત છે જ નહીં. એક દ્રવ સ્વભાવ પૂરણ પ્રભુ અનંત ગુણે પ્રભુ પૂરણ એવું એક દ્રવ સ્વભાવ એને સ્વભાવત્વા છે ને એક દ્રવ સ્વભાવ હોવાથી એક દ્રવ નો સ્વભાવ હોવાથી અનંત અનંત ગુણ જે પવિત્ર પ્રભુ એનો એક દ્રવ સ્વભાવ એટલે તે ગુણ નું પરિણામ શુદ્ધ તે એક દ્રવ સ્વભાવ છે. જ્ઞાન એટલે ગુણ શાંતિ વિતરાગ આનંદ વગેરે એક દ્રવ સ્વભાવ એક આત્મા દ્રવ સ્વભાવ છે વસ્તુ એનું પરિણામ જ્ઞાન સ્વભાવ એ ના એવા એક દ્રવ સ્વભાવત્વા એક દ્રવના સ્વભાવ હોવાથી પરિપૂર્ણ પવિત્ર એક દ્રવ સ્વભાવ એવો જે હોવાથી જ્ઞાન સ્વભાવ એ ના તે શુદ્ધનું પરિણામ થવું શુભાશુભ નું પરિણામ તે અશુદ્ધ પરિણામ તે પૂતગળ સ્વભાવ કહેવામાં આવ્યું. હિંસા જૂઠું ચોરી વિષય વાસના એ પણ પૂતગળ સ્વભાવ છે. અનંત 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 અને અંત નહીં એટલા ગુણો પણ કોઈ એક ગુણ વિકૃતપણે પ્રણય એવો કોઈ ગુણ છે નહીં એનામાં. એ ગુણનો ગુણ અનંત 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 ગુણોનો ગુણ વિકારપણે થવું તે ગુણનો ગુણ નથી. એ ગુણનો ગુણ અનંત પવિત્ર જે ગુણોની સંખ્યા તે ગુણનો ગુણ પવિત્રપણે પરણવું તે ગુણનો ગુણ છે. અરે એને પોતાની મોટપની ખબર ન મળે પોતાના માતમની ખબર ન મળે કે આ ચૈતન તત્વ શું છે. કરોડોની કિંમતના હીરા કહેવાય છે એના પહા હોય છે આ તો અનંત પહા વાળું પવિત્ર પહા વાળું તત્વ પ્રભુ अंत गुण ना पहा भेरिया छमा एवो एक द्रव स्वभाव जेमा परनो रक्षण पर्याय मा परनो आश्रय छे ये आमा नथी। એક દ્રવ આ ત્રણ ત્રણ લીટીમાં પૂરું કર્યું છે, રસમાં આખું પાનું પીણ્યું છે, છ વાર સ્વરૂપાચરણ સ્વરૂપાચરણ એવા શબ્દ છે આમાં, એ દયાદાન વ્રત ભક્તિ તપ એ સ્વરૂપાચરણ નથી, એ તો વિભાવ આચરણ છે, એથી પૂજ્યોર સ્વભાવ છે। भगवान आत्मा अनंत गुण थी परिपूर्ण स्वभाव थी भरेलो प्रभु, एना गुण थी गुण नु एटले परणमु एनु एना गुण नो गुण शुद्ध निर्विकारी आनंद ने ज्ञान ने शांति ने स्वच्छता ने प्रभुता એવી નિર્મળ પર્યાય પણ થવું એ ગુણ નો ગુણ છે। એ ગુણે શું ગુણ કર્યો? એ અનંતાનંતા ગુણો છે, તેણે શું ગુણ કર્યો કે એનો આદર કરતા શુદ્ધ પરિણમન થયું તે તેનો ગુણ કર્યો? માણસ કે ભાઈ આના સંગેતને શું લાભ થયો એમ પ્રભુ, ભગવાન તું પરિપૂર્ણ છો પ્રભુ, વિકાર તો નહીં પણ અપૂર્ણના નહીં, એવો પરિપૂર્ણ સ્વભાવી પ્રભુ અનંત ગુણથી ભરેલો, તેનો ગુણ તો શુદ્ધપણે પવિત્રપણે આનંદપણે શાંતિપણે સ્વસ્થતાપણે ઈશ્વરતાપણે થવું, અનંત ગુણનું ગુણપણે પરિણમન થવું તે તેનો ગુણ અને તે મોક્ષનું કારણ છે। ગુડમાં થાય નહીં, મંદ કસાય છે, ઝેર છે, ઝેર કરતા કરતા અમૃત થાય, લહણ ખાતા ખાતા કસ્તુરીનો ડકાર આવે તો શુભ ભાવ કરતા કરતા શુદ્ધ થાય। આય તો એક દરેક સવારી વસ્તુ અનંત ગુણનો પિંડ પ્રભુ પરિપૂર્ણ પ્રભુ તેનું પરિણમન તે ગુણનું પરિણમન। અનંતા અનંતા ગુણોનું વર્તમાન પર્યાયમાં પરિણમન તે એક દ્રવ્ય સ્વભાવી હોવાથી એક સ્વદ્રવ્યનો સ્વભાવ તે પરિણમન થયું એ મોક્ષનું કારણ છે। રાગની મંદતા લાખ કરોડ અનંત કરે અનંત વાર કરી છે ને, લબ્ધી બબ્ધી પછી આ તો સીધો સ્વભાવ, લબ્ધી સાંભળે છે સાંભળ્યું છે દેશના લબ્ધી એનાથી ન થાય। કારણ કે તો પર લક્ષ્ય સાંભળ્યું, સ્વલક્ષી સાંભળવામાં જાય તો પરલક્ષ છૂટી જાય છે। ઓ પણ એનાથી થાય નહીં, એ તો આમાં આવ્યું નતું કઈ ભાવ ભાવમાં કે થાય છે તો અંદરના નિર્મળ ભાવથી મોક્ષ માર્ગ પણ દ્રવ્ય લિંગ તો નગ્ન અને પંચ મહાવર્ત એવું દ્રવ્ય સાથે હોય જ. ભાવને દ્રવ્ય બે આવ્યા હતા, પણ એ દ્રવ્ય મોક્ષણોકાર પણ દ્રવ્ય ન છતાં એ હોય ખરું નિમિત્ત તરીકે. હા હા, પૂર્ણાનંદ નો નાથ પ્રભુ અંદર હળવળીને છોડીને જયારે આ હા પ્રણમે છે જયારે આ હા, ત્યારે ત્યાં આનંદ ની લહેર ઉઠે છે અંદર, એની સાથે અનંત ગુણો પ્રણમન ઉઠે છે. કે એક દ્રવ્ય સ્વભાવ હોવાથી કે એક દ્રવ્ય સ્વભાવ એવો જે મોક્ષ, મોક્ષ આત્માનો સ્વભાવ છે, તેથી આત્માના દ્રવ્ય સ્વભાવથી તેનો મોક્ષ થાય છે. એનો સંગ કરવાથી શું લાભ થયો? પૂર્ણાનંદના નાથનો સંગ કરવાથી શું થયો? એ અસંગ છે તેનો સંગ કરવાથી. એ અસંગ વસ્તુ છે અંદર, જેને રાગનો એ સંગ નથી. વસ્તુ ત્રિકાળ નિરાવરણ અસંગ શુદ્ધ. એનો સંગ કરવાથી શું થયું? કે એના સંગ કરવાથી મોક્ષનું કારણ થયું. કેમ કે એનો સંગ પૂર્ણ કરવાથી મોક્ષ થાય છે, તો શરૂઆતનો સંગ કરવાથી મોક્ષનું કારણ થાય છે. આવી વાતો હોય લોકોને સાંભળવા મળે નહીં, બહારમાં વખત ન મળે. અરે રે, આવો આમાં ટાઈમ લઈ. યા એક શ્લોકમાં છ વાર સ્વરૂપ આચરણ ચારિત્ર નાખ્યું છે, છ વાર સ્વરૂપ આચરણ. સ્વરૂપ આચરણ રાગે કરૂપ આચરણ પૂજળ આચરણ. આ વ્રતમ, વ્રતમ નો અર્થ ત્યાં એ કર્યો છે. સ્વદ્રવ્ય આચરણ છે ને, જ્ઞાનશ જ્ઞાનના સ્વભાવથી હંમેશા સદાના હંમેશા ત્રિકાળ ત્રણેય કાળમાં. આ જ્ઞાનશ ભવનમ વ્રતમ, જ્ઞાનનું થવું સ્વરૂપ આચરણ, દ્રવ્ય સ્વરૂપનું આચરણ, દ્રવ્ય સ્વભાવનું વર્તન, દ્રવ્ય સ્વભાવનું પરિણમન એ મોક્ષનું કારણ થાય છે. કાલ તો ભક્તિ આવ્યું તું નહીં, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પર કી આશ કહાં કરે પ્રીતમ, મારા નાથ એ પ્રેમવાનો નાથ સાગર, પર કી આશ રાગ ને પરની આશ શું કરે તો આ, પર કી આશ કહાં કરે પ્રીતમ, કઈ વાતે તું અધૂરા, કઈ વાતે તું અભધૂરો છો. આ ક્યાં ભાવે તું અધૂરો છો કે પરની આશા રાખે છે? કે આ દયાથી રાગથી પુન્યથી થશે. અરે પ્રભુ શું કરે છે તું? આ તારામાં ક્યાં અધૂરા છે ને ક્યાં પૂરું નથી ભરેલું? હા, પૂરો હશે તે છલકાશે. અનંત અનંત ગુણ નો સાગર પ્રભુ, એવું જે તેનું વ્રત એટલે સ્વરૂપ આચરણ, યા જ્ઞાન ભવન વ્રતમ. આત્માનું થવું તે ચારિત્ર છે, વર્તમ એટલે ચારિત્ર. વ્રત ને તપ ને ભક્તિ ને એ કોઈ ચારિત્ર નથી, એ તો અચારિત્ર છે. આ જ્ઞાન આત્માના પરિપૂર્ણ સ્વભાવનું પર્યાયમાં ભવનમ નામ સત્વ જે છે, સતનું સત એવો પ્રભુ, એનું જે સત્વ છે, જે અનંત ગુણ, તેનું પર્યાયમાં પ્રણમનું. હા હા, ત્રણ એક જાત થઈ જાય. હા હા, દ્રવ્ય પદાર્થ પ્રભુ જેને ચૈતન્યનો જેનો આશ્રય છે, ચૈતન્ય એવા ગુણને જેનો આશ્રય છે, એનો આશ્રય છે. એવા સ્વસ્વભાવી ભગવાન, એક સાધારણ વાતમાં લજ્જાઈ જાય, લોભાઈ જાય અને રાજી થાય, એને આવું મારો નાથ પ્રભુ પૂર્ણ સ્વરૂપે કહે છે, એનો એને પ્રેમ કેમ આવે? સાધારણ કોઈ 5-25 લાખ પૈસા થયા, છોકરા 2-5 રવાઓ કર્મી થયા, કર્મી કર્મી થયા, અને કઈક બાયડી ઠીક થઈ ને કારણ બાયડી પીર માંથી 5-25 લાખ લઈને આવી કરોડ પર. હા, ત્યાં પણ આમ જાણે. હા હા હા, શું છે પ્રભુ તને? હા હા, આ દુઃખના સ્થાનમાં તને રાજીપો, એ આનંદના નાથનો રાજીપો તને નહીં આવે નાથ. હા અતિન્દ્રિય અનંત ગુણનો સાગર પ્રભુ, હા જેમાં અનંત ગુણોમાં અનંત રૂપ એક ગુણો એવો છલો છલ ઠસો ઠસ પરિપૂર્ણ પ્રભુ ભગવાન છે ને નાથ. હા પ્રભુ, તેની સામો જો ને, એનો સંગ કરીને આ રાગ ને વિકાર નો સંગ થી તો સંસારમાં દુઃખી છો પ્રભુ, વર્તમાન દુઃખી છો એમ આવ્યું છે. કાલે પૈસા વાળા ની કરોડોપતિ વર્તમાન દુઃખી છે. હા, કેમ કે એનું લક્ષ પર ઉપર જાય છે, ધૂળ ઉપર. હા હા, ક્યાં 15-25 હજાર નો પગાર માસિક હોય જાણે. ઓહો, અમે જાણે વધી ગયા ધૂળમાં, ધૂળમાં વધી ગયા. ચૈતન્ય સ્વભાવ આ જ્ઞાન ભવન વ્રતમ એટલો અર્થ હાલે છે. એ ભગવાન પૂર્ણ સ્વરૂપ જે છે તેનું વ્રત, વ્રત એટલે તેનું આચરણ, સમજાશે? એને વ્રત કીધા, પણ એ સ્વરૂપ નું આચરણ તે વ્રત નિશ્ચય. હા 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 હા, અરે આત્માનું થવું, ભવનમ સત્વ જે પ્રભુ છે, સત્વનું સત્વ પ્રભુ સત છે, ચિદાનંદ એનું પૂર્ણ સ્વરૂપ છે, એ ગુણોનું એ સત્વ છે, એ સત્વનું પરિણમન થવું. આ હા, એટલે સત્વનું નહીં પણ સતનું પરિણમન થવું. આ એ સતનું સત્વ છે તેનું સતનું પરિણમન સત્વપણે થવું, પર્યાયમાં એ ચિત્ત વિલાસમાં આવે છે, ગુણ નું પરિણામ નથી, દ્રવ્ય નું પરિણામ છે. ગુણ નું પરિણામ, એક ગુણ ભિન્ન એમ નથી, આત્મ દ્રવ્ય નું પરિણામ છે. ગુણ નું પરિણામ તે દ્રવ્ય નું પરિણામ નહીં, પણ દ્રવ્ય નું પરિણામ તે ગુણ નું પરિણામ છે. ચિત્ત વિલાસમાં આવે છે. આવી વાતો હવે ક્યાંય સાંભળી ન હોય. બીજી જાત બધી માર્ગ બહુ જુદો ભાઈ. કે છે કે આત્મા જે સ્વભાવથી પરિપૂર્ણ છે, તે સ્વભાવનું થવું એટલે તે સ્વરૂપનું આચરણ થવું, તે સ્વરૂપનું પર્યાયમાં આચરણ થવું, તેને અહીંયા વ્રત કહેવામાં આવે છે. અને તે વ્રત તે મોક્ષનું કારણ છે. છે કે નહીં અંદર? આત્મા ભવનમ, આત્માનું પર્યાયમાં થવું તે વ્રત, તે ચારિત્ર. ભગવાન પરિપૂર્ણ અનંત ગુણે ભરેલો એવો જે દ્રવ્ય સ્વભાવ, તે સ્વભાવ પોતે પર્યાયમાં પ્રણમે છે દ્રવ્ય આખું. શુદ્ધ શુદ્ધપણે, શુદ્ધ ઉપયોગપણે પ્રણમન, તેને અહીંયા ચારિત્ર કહ્યું છે. એ તો વાત પડી રહી બહાર ની, આ વ્રત ને આ તપ ને આ કીધા માં ત્યાં હતી ચાલતા રસ્ત્યા ત્યાગ્યો ને ફલાણું ત્યાગ્યો ને ધૂળ, પણ આત્મ રસ્ત્યા ત્યાગી દીધો એનું શું કરવું? આત્મરસ, ભગવાન આનંદ ગુણ નો રસ, એનો તો દ્રષ્ટિ છોડી દીધી, અને રાગના રસના રસમાં પડ્યો પ્રભુ. એ તો મિથ્યા આચરણ છે. ભલે તેને રસ છોડી દીધા હોય, એક રસ જ ખાતો હોય, પાંચ રસ છોડીને ઢીકણું કર્યું. અને તે પણ રસનો ત્યાગ કરે તો કે આ બે રસાને ખપે તે બે રસ બનાવે. હે, ખપે બનાવે ને. પ્રભુનો માર્ગ બહુ સુરાનો, એ કાયરના કામ નથી. નામર્દ નું કામ નથી અહીંયા. એ પુન પરિણામમાં રોકાવનારા નામર્દો છે. આ ત્રીબ છે. આવી ગયું આપણે પેલા. હે, કેટલા મિનિટ? પેલા એ તો પેલા આવી ગયું. એકો ચોપન, એકો ચોપન માં આવ્યું છે. ના મર્દાઈ ને લીધી દુરંત કર્મ ચક્ર ને પાર ઉતરવાની ના મર્દાઈ ને સ્મરણ ને વિકલ્પ ને જરીએ અડ્યો નથી. એક બાજુ કહ્યું કે દ્રવ્ય પોતાના ગુણ પર્યાય ને ચુંબે છે, એ તો પરદ્રવ્ય થી ભિન્ન કરી નહી. પછી જયારે સ્વદ્રવ્ય માં ભિન્ન પોતાના દ્રવ્ય ના પવિત્ર ને ચુંબે છે, અપવિત્ર નહીં ચુંબતો નડતો નથી. અધર તરણ જેમ પાણીના દોડમાં તરના બિંદુ ઉપર ઉપર રહે છે, પાણી ના દોડ માં તલ ના તીર ના ટીપા ઉપર અંદર નહીં જાય એમ ભગવાન આનંદ નો સાગર પ્રભુ એમાં પુણ્યના પરિણામ તલ તીર જેવા અંદર નહીં જાય એ ઉપર ઉપર રહેશે. એનો સ્વભાવ નથી. આવું સ્વરૂપ વાકરું પડે. જ્ઞાનશ ભવનમ વ્રતમ. આત્માના અનંત ગુણો પવિત્ર છે. એ પવિત્ર ગુણો પિંડ પ્રભુ આત્મા દ્રવ્ય તેનું થવું, જે પવિત્ર ગુણો છે તે પણ દ્રવ્યનું પરિણમન થવું. આ હા, તેને ચારિત્ર કહે છે. આ ચારિત્રની વ્યાખ્યા. હા હા, એ જ્ઞાનશ ભવનમ સ્વરૂપનું થવું તે સ્વરૂપાચરણ છે. સ્વરૂપનું થવું તે સ્વરૂપાચરણ છે. સ્વરૂપ જે શુદ્ધ ચૈતન છે તેનું પ્રણમવું તે સ્વરૂપાચરણ છે. સ્વરૂપાચરણ છે તે ચારિત્ર છે. આવું છે સંપ્રદાયમાંથી તો વિરોધ ઉભો કરે. એકાંત છે, એ તો એકાંત છે. કે પ્રભુને જા જઈને પ્રભુને કે આ એકાંત છે, એકાંત છે. શું કરે, વાક શાસ્ત્ર ભણ્યો હોય પણ ભણી ભણીને કાઢ્યું હોય પાછો ઈ કે આગથી લાભ થાય ને વ્યવહારથી લાભ થાય. આય કહે છે પરમાત્મા. પરમાત્મા કહેલું સંતો કહે છે. આત્માનું પ્રણમન, ભવન એટલે પ્રણમન. સત એનું જે સત્વ અનંત ગુણનું ગુણ તેનું પરિણમન તે વ્રત છે, તે ચારિત્ર છે. માટે તદ એ મોક્ષ હેતુ, તદ એ મોક્ષ હેતુ. એક તત્વ નો અર્થ એ કહ્યો, તત્ એ મોક્ષ હેતુ ને તે જ મોક્ષ નો હેતુ. એમ વાત એમ છે, તત એ મોક્ષ હેતુ, તે જ મોક્ષ નો હેતુ જ કારણ છે. એમાં તત્વ છે બે. હા, તત્વ છે બે વાત. તત્વ કરીને તે જ મોક્ષનું કામ છે. આમાં છે બે ટીકા છે ને, એક આ ટીકા છે અને એક આ ટીકા છે. કૌશ ટીકા એક બે ટીકા છે. હા, અહીં ત્રણ લીટી છે. ન્યાતા પાનું ભણ્યું છે. સ્વરૂપ આચરણ વ્રત તપ દયાદાન માં વિકલ્પો એ પૂદગળ આચરણ. હા, બે ભાગ જ પડ્યા. એક પૂદગળ આચરણ, એક સ્વરૂપ આચરણ. ભગવાન પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો પ્રભુ તેનું પરિણમન થવું, પરિપૂર્ણ દ્રવ્યનું પરિપૂર્ણપણે પરિણમન થવું, પરિપૂર્ણ પરિણમન થવું એ તો મોક્ષ. પણ એ પરિપૂર્ણ પરિણમન એ દ્રવ્યનો સ્વભાવ છે. તેમ અહીંયા પરિપૂર્ણ દ્રવ્યનું પરિણમન ભલે અધૂરું છે તેને અહીંયા ચારિત્ર મોક્ષનો માર્ગ કહે છે. માટે तद ये मोक्ष हेतु ज्ञान ज मोक्ष नो कारण छे अत एकांत ज करो ये क्षण ये वो आत्मा नो शुद्ध परिणमन शुभ शुभ भाव थी रहित शुद्ध स्वभाव शुद्ध नो उपयोग नो परिणमन ये एक ज मोक्ष नो कारण छे એને એક જ મોક્ષ નું કારણ છે, બે મોક્ષ ના કારણ નથી. વ્યવહાર ને નીચે આવું આખું કામ ધંધા અને બાયડી છોકરા એની નવરો થાય નહી, પાપ આડી. થોડો વખત મળે કલાક સાંભળવા જાય ત્યાં એવી વાત હું કરે એવું આ વ્રત કરો ને તપ કરો ને રસ ત્યાગ કરો ને આમ કરો ને તેમ કરો. પરનો ત્યાગ ગ્રહણ તો આત્મામાં છે જ નહીં, ત્યાગ ગ્રહણ શૂન્ય છે. પરનો ત્યાગ અને પરનું રજકણનું ગ્રહવું એનાથી તો શૂન્ય છે. પછી રસને ત્યાગ હોય ક્યાં, રસને કેટલી ગ્રહો તો ત્યાગે. ફક્ત રાગ ને પર્યાયમાં ગ્રહ્યો થો એ સ્વભાવનો આશ્રય લઈને તેને ત્યાગે છે એમ એ નામ કથન છે, નામ કથન છે. રાગનો ત્યાગ કરે છે એ પણ નામ કથન. પરમાર્થે તો એ વસ્તુ સ્વરૂપ છે તે રાગ રૂપે તો થઈ નથી, પછી થઈ નથી એને છોડ્યું. થાય તો થઈ વસ્તુ એ રૂપે થઈ નથી. વસ્તુ એ તો રાગ નો ત્યાગ એ પણ વ્યવહાર છે. વસ્તુ પોતે જ્ઞાન સ્વભાવ છોડીને દ્રવ્ય રૂપે રાગ રૂપે થઈ નથી, પરદ્રવ્ય રૂપે તો થઈ નથી પ્રશ્ન નહીં, પણ રાગ રૂપે થઈ નથી. તો પછી રાગ નો ત્યાગ કરવો એ તો ના માત્ર છે. એ તો વસ્તુ સ્વરૂપ છે પવિત્ર પ્રભુ, એમાં જામી જાય છે, ઠરી જાય છે, બસ એનું નામ ચારિત્ર. એને અચારિત્ર નો ત્યાગ કર્યો રાગ નો એ પણ આ તો ઉપચાર માત્ર છે. વ્યવહાર રત્ન ત્રયનો ત્યાગ કર્યો એ પણ ઉપચાર માત્ર કથન છે. આવી વાતો છે, શું કરે પણ. તદૈવ મોક્ષ હેતુ, તદૈજ આત્માનો સ્વભાવનું પરિણમન શુદ્ધનું પરિણમન પવિત્ર થવું એ રાગની ક્રિયાના અભાવ સ્વભાવ રૂપે પરણવું તે એક જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ છે નહીં. બીજો શ્લોક. વ્રતમ કર્મ સ્વભાવેન જ્ઞાન ભવનમ નહી દ્રવ્યાંતર સ્વભાવત્વાત મોક્ષ હેતુ ન કર્મ તત્. દ્રવ્યાંતર સ્વભાવ કર્મ અને દ્રવ્ય સ્વભાવે ભૂતગળ સ્વભાવે હોવાથી વ્યવહાર વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દયા ને દાન ના ભાવ કર્મ અનદ્રવ્ય સ્વભાવી એ કાર્ય છે, એ અનદ્રવ્ય સ્વભાવી છે. ચૈતન સ્વભાવી કાર્ય નથી. ચૈતન નો સ્વભાવ તો વિકાર રૂપે થવો એવું કોઈ છે નહીં. કર્મ નામ પુણ્ય ને પુણ્યના પરિણામ દયા દાન વ્રત ભક્તિ આદિ અંદર સ્વભાવી એ તો પૂદગળ સ્વભાવી હોવાથી કર્મ સ્વભાવે કર્મના સ્વભાવથી એ પુણ્યના પરિણામના સ્વભાવથી એટલે કે કર્મના સ્વભાવથી જ્ઞાન ભવન નહીં પ્રથમ આત્માનું હોમું થતું નથી. હા હા જ્ઞાન ભવન નહીં વ્રતમ, ચારિત્ર જ્ઞાનનું થવું નથી તે ચારિત્ર, જ્ઞાનનું થવું નથી તે નથી ચારિત્ર એમ. જ્ઞાન ભવન ન એ વ્રતમ, એ વ્રત પૂદગલ ના પરિણામે જ્ઞાન ભવન થી. આહા, તો પૂદગલ નો સ્વભાવ છે. આહા કરમ અંદર સ્વભાવી, પૂદગલ અંદર સ્વભાવી હોવાથી એક ઓર ભગવાન સ્વભાવી નું પરિણમન, એક ઓર કર્મ સ્વભાવી પરિણમન નું વ્રાગ દયા દાન વ્રત આદિ. આહા, બે વાત. બહારનું સમાધમ પંચ કલાની થાય રહે, રથ જોડે ઘોડા જોડે હાથી અને બોલણી બોલે માં પચાસ ત્રીસ ત્રીસ લાખ પચાસ લાખ ભેગા થાય ને ઓહો શું ધર્મ થયો. આ કહે છે કે ધર્મ નથી બાપુ, એ તો પૂદગલ સ્વભાવ્યો શું છે. આવું છે. કર્મ ના સ્વભાવ થી એટલે એ તો વિકારી ભાવ તો કર્મ નો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ વિકાર પણ થવું એવો સ્વભાવ નથી. તેથી કર્મ સ્વભાવ થી આત્માનું ભવન નહીં વર્તમ, જ્ઞાનનું ભવન ચારિત્ર થતું નથી. કર્મના સ્વભાવથી આત્માનું એવું ચારિત્ર તે થતું નથી. માટે કર્મ મોક્ષ હેતુ ન, એ પુણ્યના પરિણામ દયાદાન વ્રત ભક્તિના પરિણામ કર્મ, કર્મ એટલે કાર્ય, તે મોક્ષનું કારણ નથી. આહા, શુભ રૂપી કાર્ય તે મોક્ષનું કારણ નથી.
આહા, હે
બિલકુલ નહીં. મોક્ષ માર્ગ ની વાત આવે છે, મોક્ષ માર્ગ નું કારણ જરીય નથી. બંધ નો માર્ગ સંસાર માર્ગ છે. આવું છે. ક્યાંય આ તો હતું એનું જ્ઞાન કર્યું. દૂધ શેમાં હતું, દહી શેમાં હતું, એ વાસણ નું નિમિત્ત નું જ્ઞાન કરેલું છે. નિમિત્ત હોય છે પણ તે નિમિત્ત થી અંદર થતું નથી. કઈ કહ્યું ને પેલું ભાવ ચારિત્ર પણ જ્યાં અંદર પ્રગટે સમ્યક દર્શન અનુભવ પૂર્વક, ત્યાં આગળ વ્રતાદિ ના વિકલ્પ ને નગ્નપણું જ હોય છે. દ્રવ્યપણું દ્રવ્ય એવું જ હોય છે. જેવું આ ભાવ સ્વભાવ શુદ્ધપણે પરિણમો તો એનું નિમિત્ત પણ ત્યાં નગ્નપણું ને પંચ મહાવર્તન એ જ નિમિત્ત હોય છે, છતાં એનાથી થાય છે એમ નહીં. એટલે કે છે ને જાતિ વેશ નો ભેદ નહીં, કયો માર્ગ જો હોય ગમે તે જાત ને ગમે તે વેશ હોય એમ નહીં. નગ્નપણું અને પંચ મહાવર્તના પરિણામ જ નિમિત્તપણે ઉદ્રવપણે હોય. ધિકારી સ્વભાવનું જ્યાં પરિણમન થયું મોક્ષનું કારણ, ત્યાં નિમિત્તે આવું જ હોય, છતાં એનાથી મોક્ષ ન થાય, છતાં નિમિત્ત હોય તો એવું જ હોય. કોઈ વસ્ત્ર સહિત હોય તો પણ જાણે મુનિ થાય, ત્રણ કાળ ત્રણ લોક બને. હે, એ બધા આચાર ઉપાય ને થાય, બધા વિકલ્પ ક્યાં હતા. હાથનું કામ બાપુ બહુ મુશ્કેલી પડ્યું છે. તો પ્રભુ તારા હિતની વાતું બાપુ આદિ આવ્યું છૂટીએ છીએ. દે ભાઈ આ તો મુદતી મુદતી ચીજ છે. તું તો અનાદિ અનંત છો પ્રભુ, આ તો મુદત ની ચીજ છે, મુદત છે ત્યાં સુધી રહેશે, ચાલી જશે. પછી ક્યાં જઈશ પ્રભુ? તારી દ્રષ્ટિ જો રાગ ને પુણ્ય ના ઉપર રહેશે તો પ્રભુ તો હું પૂતગઢ માં જઈશ, રખડવા માં જઈશ. અને જે રાગ રહીત પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન ગન છે એવી જો દ્રષ્ટિ હશે તો અહીંથી જઈને પણ તો આત્મામાં જ રહીશે. ગમે તે અવતાર થાવ, પછી મનુષ્યનો કે દેવનો, ત્યાં તું આત્મામાં જ રહીશ, ગતિમાં નહીં જઈ શકતો. નિમિત્તપણે ભલે હો, કર્મ મોક્ષ નો કારણ નથી, એક વાત થઈ. હવે આગળના કથન ની સૂચના નો શ્લોક કહે છે. મોક્ષ હેતુ તિરોધાનાત બંધત્વાત સ્વયમેવ ચ, મોક્ષ હેતુ તિરોધાયી ભાવત્વાત. તિરોધાયી ઉડા તિરોધાનાત્વ ના તિરો ભાવત્વાત તત નિષિદ્ધતે. પુણ્યના પરિણામ મોક્ષના કારણો તિરોધાન કરનારું ઢાંકનાર ઘાતક છે. જેની પર્યાયમાં થાય છે છતાં તે પર્યાય તે દ્રવ્યના ગુણથી થઈ નથી. એ પૂતગળ અધર એકો દ્રવ્ય ભગવાન આત્મા ને એકો પૂતગળ, તો એ પૂતગળ સ્વભાવિત દયાદાન વ્રત ભક્તિના પરિણામ. એ કર્મ એ કાય મોક્ષના કારણો ઘાત કરનારો છે, તિરોધાન નામ ઘાત કરનારો છે. સ્વયં એ બંધત્વાત, એક વાત ઘાત કરનારું છે, સ્વયં બંધ સ્વરૂપ છે. એ દયાદાન વ્રત ભાવ બંધ સ્વરૂપ છે, કર્મ દ્રવ્ય બંધ સ્વરૂપ છે, ભગવાન શુદ્ધ સ્વભાવ રૂપ સ્વરૂપ છે. પોતે જ બંધ સ્વરૂપ હોવાથી પુણ્યના પરિણામ શુભ દયાદાન વ્રત ભક્તિ એ પોતે બંધ સ્વરૂપ છે. અને મોક્ષ હેતુ તિરોધાય ભાવત્વાત, મોક્ષના કારણે તિરોધાય ભાવ સ્વરૂપ, વિરુદ્ધ ભાવ સ્વરૂપ. ઓલો ઘાત કરનારું હતું આમાં, ઓલામાં આવ્યું છે ને કળશમાં કહ્યું હતું. ભાવ દ્રવ્ય ચારિત્ર જે ક્રિયા છે દરિયાદાન વ્રત આદિ એ દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે, વિષય કષાયના પરિણામની પેઠે તે પણ બંધનું કારણ છે. એમાં આવ્યું હા બતાવ્યું પણ આમાં કરશે 108 જો એ જ આવ્યું. જો
કારણ કે વ્યવહાર ચારિત્ર એ પંચમ આવર્તના પરિણામ પાંચ સમતિ ભુક્તિ આદિ વ્યવહારના બધા વિકલ્પો એવું હોતું થતું દુષ્ટ છે. વ્યવહાર ચારિત્ર તે દુષ્ટ છે, કળશિકા છે, રાજમંત્રી જશે, અનિષ્ટ છે, દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર ને અપેક્ષા દુષ્ટ છે, અનિષ્ટ છે અને સંત શાંતિ નો ઘાતક છે. અરે આ વાતો મુક્તો પડી રહી, ઉપરની વાતો કરવી બધી. દર્શન શુદ્ધિ કેમ થાય અને કેમ એનો સ્વભાવ હોય તો કેમ એનું શું સ્વરૂપ કહેવાય એ વાત પડી રહી, ઉપરની વાતો બધી. એવો વાહ રંજન દ્વેષ પહેરીને લોક રંજન કરીશ નહીં એવા માવર્તના અને વસ પહેરીને લોક રંજન કરીશ નહીં કે અમે સાધુ થયા ભાવ પાડવા આવ્યો અને ભાઈ તો ત્યાં કે તારણ સ્વામી એને બહુ એના શ્લોક આવે એ લોક રંજન કરનારાઓ નિરોધમાં જનારા છે લોકને ખુશી કરે આ શુભ ભાવ કરતા પણ લાભ થાય બાપનું શુભથી થાય અને આ કાળમાં શુભ ભાવ જ હોય અરે પ્રભુ આત્મા નથી અને આત્મા છે તો એની પ્રતીતિનો અનુભવ એ શુભ ભાવ છે નથી ઓ પ્રભુ શું કરે ભાઈ નો ત્યાગ નગ્ન પણ હું દેખી લોકો બિચારા મૂર્છાઈ જાય છે ચારિત્ર નથી છે એ ભિન્ન રહી ગયું છૂટી ગયું છોડવું પડતો નથી રાગ ને છોડવું પડતો નથી સ્વરૂપમાં ચારિત્રના રમણતામાં તે ઉત્પન્ન થતો નથી એ અપેક્ષાએ છોડ્યું એમ કહેવામાં આવે નામથી આ તો વિષય કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષેધ છે વિષય કષાયની માફક હા હા વિષય કષાયનો ભાવ જેમ પાપ છે તેમાં વ્યવહાર ચારિત્ર પણ તે જેવું નિષેધ કરવા લાગે છે બે નિષેધ છે મહાત્મ શ્લોક મોટો 108 રાજમન ટીકા છે તિરુદય ભાવ સ્વરૂપ છે વર્તમાન ભાવ વિરુદ્ધ ઉડે તો ઘાતક છે અને આ તો સ્વભાવથી વિરુદ્ધ ભાવ ભાવ સ્વરૂપ હોવાથી તેને નિષેધવામાં આવે છે વિશેષ કે
જય જિનેન્દ્ર રંજનબેન
હા જય જિનેન્દ્ર
તમને ઓલા પ્રશ્ન મોકલા હશે તો તમે એક કરાવો જોઈન
શું કીધું નીરજભાઈ એ તમને મોકલાવ્યા છે
મને મોકલાવ્યા છે પણ આઈ કેન નોટ ડુ ઇટ બીકોઝ આઈ એમ ઇન થેરપી
હા તો હવે કેવી રીતે કારણ કે અમે બંને મળીને કાલે કરેલા અને એમને મેં કીધું હતું કે તમે હિન્દીમાં બોલજો તો હવે મારી પાસે તો છે નહીં
જો નીરજ હોય તો તમે નીરજ ને કોઈ
નીરજભાઈ ની ઈમેલ આવી છે કે એમને કઈક સડનલી કામ આવી ગયું સો હી હેડ ટુ લીવ
તો હું ગુજરાતી માં કરું છું વાંધો નહીં હા કાલે અમે બંને એક કલાક ભેગા થઈને કરેલું મને એમ થયું કે હિન્દી એને લખેલું તો એ બોલે
ના એમને મને મોકલા હતા પણ મારે હું થેરપીમાં છું એટલે આઈ કેન નોટ ડુ ઇટ ને
હા વાંધો નહીં
તમે ગુજરાતીમાં કરો ગો હેડ
હા તો ગાથા 156 ધર્મ ચર્ચા સાચું કે ખોટું નંબર એક આ ગાથામાં કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી એમ કહ્યું છે બોલો તો એ સાચું છે કોઈનો જવાબ આવ્યો નહીં વિદ્વાનો વ્યવહારને કરતા નથી વ્યવહારમાં પ્રવર્તતા નથી નિશ્ચયને કરે છે આ ગાથાનો એવો અર્થ શ્રી જયચંદ આચાર્યે કર્યો છે. આ બી સાચું છે. નંબર 3, પંડિત જયચંદજી છાબડાએ આધ્યાત્મ પંચ સંગ્રહની રચના કરી છે. હા, એ ખોટું છે. બીજાના પાછળના સવાલમાં છે, અધ્યાત્મ પંચ સંગ્રહ એ 200 વર્ષ પહેલા પંડિત દીપચંદજીએ કરેલી રચના છે, અને એ સાચું છે. એટલે ત્રીજું ખોટું છે. નંબર 5, વ્રત તપ વગેરે પરમાત્મે મોક્ષ હેતુથી શુભ કર્મરૂપ મોક્ષ હેતુઓ છે. વ્રત તપ વગેરે પરમાર્થ મોક્ષ હેતુથી જુદા શુભ કર્મરૂપ મોક્ષ હેતુઓ છે.
ખોટું છે.
ના, આત્માની દ્રષ્ટિએ કરે તો શુભ કર્મના હેતુ છે, અને મોક્ષ પ્રમાણ આત્માની દ્રષ્ટિએ કરે તો પરમાર્થના હેતુ છે. પણ જો શુભભાવથી કરતા હોય, ખાલી આત્મા ન હોય, તો એને કર્મ હેતુ.
એટલે આ વાક્ય સાચું છે, કારણ કે પહેલામાં કેવું લખ્યું છે કે વ્રત વગેરે પરમાર્થ મોક્ષ હેતુથી જુદા શુભકર્મ રૂપ, એટલે પરમાર્થ મોક્ષ હેતુથી આ જુદા છે, અને શુભ કર્મ રૂપ મોક્ષ હેતુઓ છે. રજનીભાઈ, એ મને ખબર ન પડી કે તમે બીજી વાર મોક્ષ હેતુ કઈ રીતે છે. રજનીભાઈ છો?
યા, આઈ એમ હિયર. લેટ મી ચેક.
સો
લેટ મી ચેક. ગો અહેડ એન્ડ લેટ મી ચેક.
હા, ઓકે. પછી આ પેન્ડિંગ રાખીએ. મને બહુ ખબર ન પડી કે આ બે વાર મોક્ષ હેતુ કેવી રીતે કીધું. નંબર 6, બીજા કોઈને કઈ આવડતું હોય તો કહી શકો છો, પણ નહીં તો આપણે આગળ જઈએ.
મારી દ્રષ્ટિએ તો લાઈક આમાં લખ્યું છે કે પરમાર્થ મોક્ષ હેતુથી જુદા છે,
એટલે પહેલો ફેઝ આખું બરાબર છે કે એ શુભ કર્મ રૂપ છે. હા, શુભ કર્મ રૂપ મોક્ષ હેતુઓ છે. મોક્ષ ના કારણ કેવી રીતે હોય શકે? એટલે આમ ખોટું આવવું જોઈએ, પણ આન્સર માં 5, એટલે 5મું સાચું લખ્યું છે.
ના ના, બરાબર છે, કારણ કે એ કહે છે કે પરમાર્થ મોક્ષ હેતુથી જુદા છે, એમ કેવા માંગે છે, એમ કે દે આર પરમાર્થ મોક્ષ હેતુથી જુદા છે. જે આ જે શુભ કર્મરૂપ મોક્ષ હેતુઓ સમજે છે, દે આર અલગ.
હા, બરાબર બરાબર, ઓકે. ઉદ્દેશિક આહાર અર્થાત મુનિઓના શરીર રોગનો પ્રતિકાર કરી શકે આદિ શુભ ઉદયથી ગૃહસ્થ દ્વારા બનાવવામાં આવેલો આહાર સાચું છે કે ખોટું?
એટલે
આ ટ્રુ છે. હવે 7મું, ઉદ્દેશિક આહાર અર્થાત કોઈ એક મુનિ માટે ખાસ સ્પેશિયલી બનાવવામાં આવેલો આહાર. હા, તો એ બરાબર છે. એની ડેફિનેશન અથવા તો એનો મીનિંગ આપ્યો છે, તો એ બરાબર છે. હવે નંબર 8, વ્રત તપ વગેરે શુભ કર્મ અર્થાત શુભ ઉપયોગ શુભ પરિણામ.
ના, શુભ ઉપયોગ છે, નોટ શુદ્ધ. બરાબર છે,
બરાબર છે. હવે 9, શુભ ભાવના અસંખ્ય પ્રકારો છે, તેમાંથી કેટલાક પ્રકારોનો અહીં નિષેધ કરવામાં આવ્યો છે. ખોટું છે. સામાન્ય
ભાવનો નિષેધ કરવામાં
આવ્યો. હા, બરાબર છે. 10, બાળકો તથા વૃદ્ધો માટે ધાર્મિક શિક્ષણ વર્ગ ચલાવવા અને પુસ્તકો છપાવવા એ સાચી જ્ઞાન પ્રભાવના છે.
બધા માટે
એ શુભ ભાવ ની જ પ્રવૃત્તિ થઈ એટલે.
હા બરાબર છે. અગિયાર, નિગોદના જીવ ને પશુ ન કહી શકાય.
રંજનબેન,
હા,
સાચી જ્ઞાન પ્રતિ પ્રભાવ ના એટલે શું? તો પછી
સાચી જ્ઞાન પ્રભાવના એકચ્યુઅલી તો કઈ બી આપણે ઇવન જ્યારે કે કુંદાચાર્ય શાસ્ત્ર લખવાનો ભાવ આવે અથવા કોઈ મુનિને કહેવાનો ભાવ આવે તો બી એ બધું શુભભાવમાં જ જાય. ફક્ત આત્મામાં રહેવું એ જ આપણું ધર્મ છે, બાકી બધું બહારનું બધું
પ્રભાવના ન થઈ ને. સાચી જ્ઞાન પ્રભાવના,
સાચી પ્રભાવના ન થઈ.
વોટ ઇઝ પ્રભાવના?
ખોટી કે સાચી એમ નથી, પ્રભાવના. આમ શુભ કર્મ માટે આવી રીતે જ્ઞાનની પ્રભાવના થવી એ સાચી પ્રભાવના છે. અને જો આપણે પિક્ચરના ગીતો ને એની પ્રભાવના કરીએ તો એ ખોટી પ્રભાવના છે એ રીતે. બાકી શુદ્ધ તો કઈ નથી.
આત્માના શુદ્ધ સ્વભાવમાંથી જીવત થવું એ બાકીના બધા જ ભાવો અશુભમાં જ ગણાય એમ. જે હું મારા આત્માનું આરાધના કરી શકું એટલા જ મારા શુદ્ધ ભાવ ગણી શકાય,
બાકી અશુદ્ધ ભાવ કહેવાય. અને એમાં પાછું શુભ અને
આપણા આદર્શ છે ને, સિદ્ધ ભગવાનને ગણીએ તો સિદ્ધ ભગવાન શું કરે છે? એ આખા એના આત્માના ધ્યાનમાં જ છે. એ ક્યાં શુભ ભાવની પ્રભાવના કરવા નીકળે છે કે ભાઈ આટલા બધા જીવોને હું સમજાવવા નીકળું? એ સમજે છે કે એની યોગ્યતા હશે ત્યારે સમજશે. એટલે જેમ આત્માના સ્વભાવ શુદ્ધ ભાવથી જીવત થવું એ બધા જ શુભ ભાવમાં આવે. તમે ધર્મની પ્રભાવના કરો, પુસ્તકો લખો.
એટલે અહીંયા શુભ ભાવ અને અશુભ ભાવનો ડિફરન્સ સમજાવવા નથી માંગતા, રાઈટ? અહીંયા તો પ્રભાવનાની અપેક્ષાએ વાત કરી છે. એટલે આઈ ડોન્ટ નો, આપણે હમણાં શુભ ભાવ ને અશુભ ભાવ નો ડિફરન્સ કરીએ છીએ, પણ હમણાં પ્રભાવનાની વાત ચાલે છે.
પણ આમાં આન્સર એ લોકોએ ફોલ્સ કર્યું છે અને 156 ગાથામાં આ વાત આવી હશે તો આપણે માફ કરી લઈશું.
તો ખરો, હા, ફોલ્સ તો ખરો, આન્સર ફોલ્સ એ રીતે બી થઈ શકે કે વાય બાળકોને વૃદ્ધો માટે બધા માટે આ જે છે ઈ સાચી જ્ઞાન પ્રભાવના છે. એટલે જ્ઞાન પ્રભાવના શબ્દ
ખરેખર
મેઇન મીનિંગ આપણે
કાઢીએ, આત્મા દેખાતું ને એને જ્ઞાન પ્રભાવના કહેવાય.
જે ચેતૈતા વિદ્યારૂપી રથમાં આડું થયો થકો મનરૂપી રથ પંથમાં ભ્રમણ કરે છે તે જિનેશ્વરના જ્ઞાન ની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવો.
હા બરાબર.
એટલે એક મિનિટ,
જ્ઞાન માં પોતાના આત્મામાં ઠરેલો છે.
એક મિનિટ,
બોલો.
કે અહીંયા આગળ જે વ્રત જે બાળકોને અને વૃદ્ધોને જે જ્ઞાન આપવાની વાત કરી કે પ્રભાવના કરવાની વાત કરી એ શુભ ભાવ છે. એટલે એ શુભ ભાવ હે છે, કારણ કે પ્રભાવના કરવાથી કઈ જ્ઞાન નથી
વધતું.
પ્રભાવના કરવાથી જ્ઞાન નથી વધતું, પણ પ્રભાવના પછી પાછું એની અંદર પોતે પાછું માન પૂછે છે. એટલે એ આન્સર ખોટો છે.
હા બરાબર. હવે આગળ આપણે એના ફોન આપ્યો અને તો બધાને ચાન્સ બી મળ્યો. હવે 11, નિગોદના જીવને પશુ ન કહી શકાય.
ખોટું છે.
શા માટે?
કારણ કે નિગોદના જીવ પણ તિર્યંચ જ કહેવાય.
બરાબર. સુંદર. પછી 12, વ્રત તપ ની શારીરિક ક્રિયા પૂતગલ સ્વભાવી છે. સાચું છે.
સાચું છે.
વ્રત તપ ના વિકલ્પો જીવ સ્વભાવી છે એમ અહીં કહ્યું છે. અહીંયા શું કહ્યું છે? વ્રત તપ ના વિકલ્પો
જીવ સ્વભાવી નથી. જીવ તો જ્ઞાન સ્વભાવી છે અને વ્રત તપ તો શુભ કર્મ
સ્વભાવી છે.
હવે 14, વાંચન શ્રવણ મનન ચિંતન એ બધા એક જીવ સ્વભાવી છે અને તેથી મોક્ષ હેતુઓ છે. કોણ બોલે છે? આન્સર ના રૂપ માં બોલે છે કે પર્સનલ વાતચીત ચાલે છે?
ના ના, હેમંતભાઈ નો કઈક અવાજ આવે છે. કોઈકને ત્યાંથી યુસ્ટ્રીમ ચાલુ હોય તો પ્લીઝ તમે મ્યુટ કરી દો. હજુ આપણે હેમંતભાઈ ના પ્રવચન માં નથી ગયા. હા રંજનબેન, સોરી. હા કન્ટિન્યુ કરો.
હા ના બરાબર છે. એટલે નંબર 14 શું આવશે, ફોલ્સ કે ટ્રુ?
આઈ થિંક આત્માની દ્રષ્ટિએ થઈ રહ્યો છે એટલે જીવ સ્વભાવી કહેવાય. વાંચન શ્રવણ મનન આત્માને પામવાની દ્રષ્ટિએ કરતા હોય ને તો એને પોતાનું જ્ઞાન ને મેળવવા માટે કરીએ છીએ એટલે જીવ સ્વભાવી કહેવાય. મોક્ષ હેતુ છે. આમાં નીચે આવી જાય છે. મોક્ષ હેતુ સ્વભાવ હોય કે પૂતગલ સ્વભાવ હોય એ બંને થી મોક્ષ માર્ગ પ્રગટે છે.
ઈ બી ફોલ્સ છે એટલે એમાં જવાબ ના.
હા એનો જવાબ એક્ચ્યુઅલી જે જીવ સ્વભાવી એટલે એક દ્રવ્ય સ્વભાવી ની જે વ્યાખ્યા આવી હતી ને અંદર ઈ આવશે એનો. એટલે કે એક દ્રવ્ય સ્વભાવીપણે એનું પરિણમન થવું એ મોક્ષનું કારણ છે. એ વાંચન શ્રવણ મનન ચિંતન એ થવું એ મોક્ષનું હેતુ નથી. આ
જ્ઞાન જ જીવ સ્વભાવી છે ને જયારે જ્ઞાન
ગુરુદેવ
ના જ શબ્દો માં આજ લખાયેલું છે એટલે કે જે આપણે કદાચ નહીં સાંભળો શરૂઆતમાં પણ ગુરુદેવ કહ્યું કે આ એ શિવ સવય છે તેથી મોક્ષ હેતુઓ છે એ વાત નથી બરાબર. એમ કે જેમ વ્રતપ નથી જે મોક્ષના હેતુઓ એમ વાંચન શ્રવણ મનન ચિંતન પણ મોક્ષના હેતુઓ નથી. જો હોત તો આપણે બધા સમગ્ર દ્રષ્ટિ હોત અને આપણે ત્યારે બધા આગળ વધી ગયા હોત. આપણે ભલે વાંચન શ્રવણ કરતા હોઈએ આપણે પણ બધું વિકલ્પાત્મક છે
એટલે મોક્ષ હેતુ નથી. એમ
મોક્ષનું ના અત્યારે નથી
વાંચન મનન કરવું નકામું
છે? ના કરવાનું કરવું ના નકામું છે એમ નથી કહેવાનું પણ આપણે કરીએ છીએ એટલે આપણે મોક્ષ માર્ગ માં આવી ગયા એમ કહેવાનો.
એની તરફ તો જઈ રહ્યા છે કે નહીં?
રાજો ગુરુદેવ ના શબ્દો ની વાત છે. એટલે માય સદા ગુણો
કે સાવ આવે
આ ભૂમિકા પ્રમાણે ભાવ આવે પણ
બરાબર છે. કારણ કે બધામાં તમે જોશો ને તો એમાં પૂતગલ નું જ લાઈક મનન તો મન સાથે જોડાયેલું છે. જ્યારે મન સાથે તેની જોડાણ બી છૂટી જાય અને સિર ફક્ત આત્મજ્ઞાન આવે ત્યારે જ એ મોક્ષ નું કારણ બને છે. ને વાંચન અને શ્રવણમાં તો આપણે ઇન્દ્રિયો સાથે બધું કરતા હોઈએ છે. એની વે આગળ જઈએ. મોક્ષ હેતુ જીવ સ્વભાવી હોય કે પૂતગલ સ્વભાવી હોય એ બંનેથી મોક્ષ પ્રગટે છે.
તો મુનિઓ જે શાસ્ત્રો લખે છે એ બધું બી પૂતગલ સ્વભાવી છે.
હા તો એ સુભામાં છે ને એમને એટલું એટલા પ્રમાણમાં કર્મ બંધન બી છે અને એ સંવલન કસાય હોય છે એટલે ઝડપથી પાછું ખરી બી જાય છે. તો પંદરમું બી ફોલ્સ છે એનું કોઈને આન્સર આપો છે? જીવ સ્વભાવી હોય કે પૂતગલ સ્વભાવી હોય એ બંને મોક્ષ બંનેથી મોક્ષ માર્ગ પ્રગટ છે. કદાચ આપણા ગાથામાં આવ્યું હશે બધા સેન્ટન્સ આપણી ગુરુદેવના પ્રવચનમાંથી જ છે. શું આપણે
ખોટું છે ને બંનેથી મોક્ષ માર્ગ આ પેલું જ ખોટું છે. વંચન વાંચન જીવ કરેલું ખોટું છે ને નીચેનું તો પછી પૂતગલ સ્વભાવી હોય કે બંનેથી મોક્ષ માર્ગ પ્રગટે છે. પૂતગલ થી થોડો મોક્ષ માર્ગ પ્રગટે.
હા પૂતગલ થી તો ન જ થાય પણ જીવ સ્વભાવી નું પણ શું કામ ના પાડી છે. એનીવે પછી આપણે આના પર આવીશું. હમણાં કોઈની પાસે એનો જવાબ નથી મારી પાસે.
હા એમને કે રજની કીધું ને કે પેલો જે જવાબ આપ્યો એનો જ આ જવાબ હશે કદાચ.
જીવ સ્વભાવી અને પૂતગલ સ્વભાવી બંને થી મોક્ષ ભક્ત છે એટલે બંને એટલે એનો અર્થ નથી કે એ બંને એક એક થી નથી પકડતો. આ તો કમ્બાઈન છે, આપણે સાથે જાય છે બંને.
હા, એટલે ખોટું છે. જીવ સ્વાભાવિક છે. હા, બરાબર. તમારો અવાજ જરા બ્રેક થાય છે રજનીભાઈ.
પાંચમામાં કોકિલાબેન કે કોને કહ્યું એ બરાબર એક્સપ્લેનેશન છે કે એ મોક્ષ હેતુ માનવામાં આવે છે ટૂંકમાં, એમ એટલે લેંગ્વેજ મે બી લિટલ મિસલીડિંગ, કે જે વ્રત તપ વગેરે કહ્યું ને એ જીવ કે વ્રત તપ વગેરે પરમાર્થ મોક્ષ હેતુથી જુદા શુભ કર્મરૂપ મોક્ષ હેતુઓ છે. એટલે શુભ કર્મરૂપ મોક્ષ હેતુઓ કેટલાક લોકો દ્વારા માનવામાં આવે છે,
બરાબર.
એટલે ખરેખર મોક્ષ હેતુઓ નથી, પણ એમ વ્યવહારથી કહેવામાં આવે છે.
એટલે જો આના પંદરમાં નું એવું કહી શકાય કે જો ખાલી જીવ સ્વભાવી હોય તો એ મોક્ષમાં પ્રગટ એનાથી મોક્ષમાં થાય છે, બરાબર છે.
સલાહ કહ્યું ને કે જો જ્યારે અમૃત રંજનાચાર્ય ત્રીજો કળશ લખે છે અને કહે છે કે અત્યારે હું મારી જે ટીકા છે એ ટીકા વખતે મારું જોર તો જ્ઞાયક સોવા પર હશે, પણ જે મારામાં રાગ દંશ રહી ગયો છે એના રિઝલ્ટ ફળ સ્વરૂપે હું લખું છું. લખું છું એ પૂતગલની ક્રિયા છે, એટલે લખવાથી મને શુદ્ધતા નથી વધતી, એ પૂતગલ સ્વભાવિક ક્રિયાથી મને શુદ્ધતા નથી વધતી, પણ મારું જે અત્યારે જોર છે એ તો જ્ઞાયક સ્વભાવ પર છે, એનાથી મારી શુદ્ધતા વધો અને અશુદ્ધતા ટળો એવી ભાવના ભાવી છે ત્રીજા કળશમાં,
બરાબર.
એટલે સમયસર લખવાથી એમની શુદ્ધિ થતી નથી, એ જે પૂતગલની ક્રિયા છે અક્ષર લખવાની, અક્ષરો તો પૂતગલની ક્રિયા છે, એમનું જોર તો જ્ઞાયક પર છે, એનાથી એમની શુદ્ધિ વધારે પ્રગટો એવી ભાવના ભાવી છે.
હવે બીજું સેક્શન પૂર્ણ શુદ્ધ અનંત ગુણો જેના આશ્રય આત્માનું ભવન થાય છે તેઓ બધા એક જીવ સ્વભાવી છે.
સાચું છે.
હા, સાચું છે. નંબર ટુ, જ્ઞાનાદિ ગુણોનું પરિણમન થાય એ જ ખરેખર મોક્ષ હેતુ છે. સાચું છે. નંબર ત્રણ, ચિંતવન મનન વિકલ્પ આદિ પૂતગલ સ્વભાવી છે માટે તેઓ મોક્ષ હેતુ નથી.
સાચું છે.
હા, એ બી સાચું છે. સરસ. હવે આપણે 106 કળશ 106 ધર્મ ચર્ચા. અભી કોઈ હિન્દી મેં હૈ સુનને વાલા? યે મેને હિન્દી મેં મેરે પાસ લિખે થે, અગર કોઈ નહીં હૈ તો હમ ગુજરાતી મેં હી કરતે હૈ.
હેલો બેટા,
ક્યા કહા? અચ્છા, તો જ્ઞાનનું ભવન અર્થાત શુદ્ધ ચૈતન્યનું પરિણમન એટલે કે આચરણ અથવા સ્વરૂપ આચરણ. સાચું છે. બે, સ્વરૂપ આચરણ એ જ મોક્ષનું કારણ છે.
સાચું છે.
બરાબર. પવિત્રપણે પરિણમવું એ ગુણનો ગુણ છે. હા, એટલે ગુણ હંમેશા શુદ્ધ જ હોય અને જે પર્ટિક્યુલરલી શુદ્ધપણે પરિણમવું એ ગુણનો ગુણ છે. નંબર ચાર, આ કળશની ટીકામાં પંડિત રાજમલજીએ સ્વરૂપ આચરણ શબ્દ 6 વખત વાપર્યો છે.
સાચું.
નંબર પાંચ, અનંતાનંદ ગુણોનું વર્તમાન પર્યાયમાં પરિણમન એક આવી એક દ્રવ્ય સ્વભાવી છે.
સાચું છે.
બરાબર, બહુ સરસ. નંબર છ, એક દ્રવ્ય સ્વભાવી એટલે કે જીવ સ્વભાવી પરિણમન તે મોક્ષનું કારણ છે.
સાચું છે.
સાચું છે. બરાબર. નંબર સાત, મોક્ષ માર્ગ અંદરના નિર્મળ ભાવથી પ્રગટે છે તે વખતે દ્રવ્ય લિંગ ગમે તે હોઈ શકે.
ખોટું છે.
શા માટે?
પેલું વાક્ય સાચું છે, મોક્ષ માર્ગ અંદરના નિર્મળ ભાવથી પ્રગટે છે. દ્રવ્ય લિંગ નગ્ન અને પંચ મહાવ્રત એવું જ હોય એમ, એવો દ્રવ્ય સાથે હોય.
દ્રવ્યલિંગ મુનિ થઈ ગયા હોય, વસ્ત્ર પહેર્યા હોય, એની વાત કરો છો?
એટલે આ સવાલ માં મને બી એમ લાગ્યું કે આ સવાલ શું કેવા માંગે છે, કારણ કે દ્રવ્યલિંગ અને એટલે મોક્ષ માં ગંધના નિર્મળ ભાવ થી પ્રગટે છે એ એઝ ઇટ ઇઝ બરાબર છે વાક્ય, પણ એની સાથે દ્રવ્યલિંગ નું શું રિલેશન છે? મને ના
ગુરુદેવે, હા ગુરુદેવે પ્રવચન માં વાત કરી હતી એટલે આ વાક્ય તો બરાબર છે, મોક્ષ માર્ગ અંદર ના નિર્મળ ભાવ થી પ્રગટે છે. પણ એ વખતે રજનીભાઈ એમ લખ્યું કે દ્રવ્યલિંગ ગમે તે હોય શકે, પણ આમાં વાક્ય એવું આવ્યું હતું કે દ્રવ્યલિંગ નગ્ન અને પંચ મહાવ્રત
ચર્ચા હતી કે જાતિ વેશ નો ભેદ નહીં, કયો માર્ગ જો હોય પામે તે મુક્તિ લહે, માર્ગ ભેદ નહીં કોઈ. એવું જે આત્મસ્થિતિ માં આવે છે ને એ થોડું કોન્ટ્રોવર્સિયલ છે, એટલે એનો એનું ઇન્ટરપ્રિટેશન એ લોકો કોન્ટ્રોવર્સિયલ કરે છે. એટલે એમાં છે ને કે સ્વતામાના શાસ્ત્રો માં કે બીજા ઘણા બધા લિંગો કયા છે, એમાંથી પણ મુક્તિ થાય, એવા એ લિંગો થી મુક્તિ થતી નથી. એટલે આ મનીષાબેન કહ્યું બરાબર છે કે ગુરુદેવ નું સેન્ટેન્સ હતું એ પ્રમાણે કે એક તો જયારે ભાવલિંગ પ્રગટે, એટલે અહીંયા સાધુ ની વાત છે, તો એ જયારે ભાવલિંગ પ્રગટે ત્યારે દ્રવ્યલિંગ આવું જ હોય એવો નિયમિત નૈમિત સંબંધ છે. પણ દ્રવ્યલિંગ હું ત્યારે હું અત્યારે હોટલ માં ચા પીતો હોય અને મને સાતમું ગુણસ્થાન હોય એમ ન હોય,
એવું ન હોય.
હા બરાબર, મને તો મેં પર્સનલી વાત કરી છે, એ ભાઈ બહુ જ આગળ પડ્યા, દાદા ભગવાન માં માનતા હતા. અને મને કે રતિભાઈ આજે હું નાતો હતો ને એટલે એ તો ગ્રહસ્થ હતા, ગ્રહસ્થ એનો પરણેલા બેંક માં કામ કરતા હતા. રતિભાઈ આજે હું નાતો હતો ત્યારે હું સાતમા ગુણસ્થાન માં પહોંચી ગયેલો, ત્યારે મને એટલે એ જાતનું છે ને, તો એક લિંગ ગમે તો હોય પણ ભાવલિંગ છે ને, એટલે મને સાતમા ગુણસ્થાન હોય તો આ કે નોટ સે નો ટુ હિમ. જો આ જો વાક્ય ખોટું હોય, આઈ મીન આ વાક્ય જો બરાબર હોય કે ભાવલિંગ ગમે તો હોય, ભાઈ ભાવલિંગ હોય અને દ્રવ્યલિંગ ગમે તો હોય, એ જો એનો એ બરાબર હોય તો પછી એની વાત મારે સાચી માનવી પડે, એટલે સાચી હોય શકે છે એમ.
હા બરાબર છે,
પણ એમ ના હોય
ખોટું છે
એટલે એ રીતે
ભાવબાહુડ માં વાત આવી હતી આજના પ્રવચન માં, એમને ભાવબાહુડ માં આવું.
હા એટલે દ્રવ્યલિંગ નોટ લિમિટેડ ટુ મુનિ દશા, કોઈ પણ લિંગ, એટલે કોઈ ઓલા શિવપંથી હોય ને કોઈ ઓરેન્જ કપડા પહેરીને હોય કે બીજું બી કઈ આપણે સંસારી હોય તો બી એ લિંગ, એ દ્રવ્યલિંગ ગમે તે ન હોય શકે.
એવું હોય ને તો ગૃહિત મિથ્યા ને આપણે પોષણ કરીએ છીએ જો આપણે માનીએ તો,
બરાબર છે.
હા
હજુ અત્યારે છે ને, અમારે ત્યાં અત્યારે ઓર્લેન્ડો માં પ્રતિષ્ઠા થઈ રહી છે એનો બધી, તો એમાં મહાવીર ભગવાન ના લગ્ન કરાવે છે, લોકોની બોલી બોલાવી એની અંદર, કોઈને મહાવીર ભગવાન ના કાકા, કોઈને મામા, કોઈને મામી, એને ફંડ રેઝિંગ કરે એનો નાવો
સપોર્ટ.
એટલે દ્રવ્યલિંગ નો રોહિત મિથ્યાત્વ નું પણ એટલું જોગ જેને કહે ને ચાલે છે અત્યારે એમ.
આપણે આપણો વિવેક રાખવો જોઈએ. નંબર 8, અસંગ નો સંગ મોક્ષ નું કારણ થાય છે.
સાચું છે, બરાબર.
હા બહુ સાચું છે. અસંગ એટલે અસંગ એટલે આત્મા, આત્મા નો સંગ. શું કીધું રજનીભાઈ?
ના કઈ નહીં.
પરિપૂર્ણ સ્વભાવ
સાચું છે,
બરાબર.
ખોટું કેમ? ખોટું છે. જ્ઞાનસ્ય એટલે આત્માનો પરિપૂર્ણ સ્વભાવ મીનિંગ આવે, રાઈટ?
ના એટલે આમાં જયારે જ્ઞાન પરિણમે છે ને ત્યારે આપણને બધું કે છે, એક તો એનું જ્ઞાન થી પરિણમન, પછી ચારિત્ર થી પરિણમન, એના સતનું એવી રીતે આગળ જતા આ બધું જ્ઞાનમાં જ્યારે
પણ આમાં જે મિનિંગ આપ્યા છે ને ગુરુદેવના એમાં જ્ઞાન શબ્દનું મિનિંગ નથી, જ્ઞાનસ્ય શબ્દનો મિનિંગ આત્માનો પરિપૂર્ણ સ્વભાવ એમ છે.
હા તો એ જ અહીંયા એમ જ કીધું છે જ્ઞાનસ્ય ભવનમ વૃતમ એટલે જ્ઞાનમ.
એમાં એમણે જ્ઞાન ને છૂટો પાડ્યો ને, જ્ઞાનસ્ય ને છૂટો નથી પાડ્યો એમ. પણ એની વે એટલે આ એક જસ્ટ બે અક્ષરનું ડિફરન્સ છે, પણ મને એમ થયું કે એમણે જ્ઞાન કહીને આપણને મિસલીડિંગ કરીને આપણે એનો જવાબ આ ન આપીએ. પણ પ્રવચનમાં જ્ઞાનસ્ય અર્થાત
સાચું જ્ઞાન, સાચું ચારિત્ર અને સાચું એને જ મોક્ષનો પંથ કીધો ને.
હા
આત્મામાં રમતા હોય ને સાચું ચારિત્ર સાચું જ્ઞાન એને એમ.
નંબર 10 જ્ઞાનસ્ય ભવનમ વૃતમ, ભવનમ અર્થાત સતના સત્વનું પરિણમન. ભવનમ એટલે
સાચું છે,
હા, અને જ્ઞાનસ્ય એટલે આત્માનું. જ્ઞાનસ્ય ભવનમ વૃતમ, વૃતમ અર્થાત ચારિત્રમ, ચારિત્ર આચરણ એટલે સાચું છે. નંબર 12 જ્ઞાનસ્ય ભવનમ વૃતમ અર્થાત સતના સત્વનું પર્યાયમાં પરિણમન તે જ ચારિત્ર છે, સ્વરૂપ આચરણ છે, સાચું વ્રત છે અને મોક્ષનું કારણ છે. નંબર 13 ચિદવિલાસ અનુસાર પૂર્ણ પરિણમે છે, દ્રવ્ય પરિણમતું નથી.
ખોટું છે,
ખોટું છે. ચિદવિલાસ અનુસાર દ્રવ્ય પરિણમે છે, ગુણો નથી પરિણમતા.
14
હશે, 14 ચિદવિલાસ અનુસાર ગુણનું પરિણમન તે દ્રવ્યનું પરિણમન છે, તો એ પણ ખોટું છે. પછી 15
ખોટું છે.
ના, ચિદવિલાસ અનુસાર ગુણનું પરિણમન તે દ્રવ્યનું પરિણમન છે, ખોટું ક્યાંથી થઈ જાય? એટલે
એ અપેક્ષાથી હોય છે. આપણા ચિદવિલાસ માં આવી રીતે આપ્યું છે અને આપણા વ્યાખ્યાનમાં બી આવી ગયું કે ને પેલા વાક્યમાં બી છે કે શું કામ છે કે ગુણો નું પરિણામ નથી દ્રવ્ય.
ગુણ
ને મુખ્ય કરો, ગમે તે વસ્તુ મુખ્ય કરાય, ગુણ ને મુખ્ય કરો. ગુણ કોના આશ્રય પરિણમે છે? દ્રવ્ય ના આશ્રય. ગુણ પરિણમે પરિણામે છે, ગુણ તો પરિણામ ગુણ કોનો?
આપણે આમાં ચેક કરીએ, આપણા 106 ગાથાનું વ્યાખ્યાન છે ગુરુદેવ ને, એમાં જરાક ચેક કરી લઈશું.
બરાબર છે, એમાં એવું આપ્યું છે દ્રવ્ય નું પરિણામ તે ગુણ નું પરિણામ છે.
અચ્છા, આપણે રંજનબેન જસ્ટ વેઇટ અન્ટિલ ધ ક્વેશ્ચન સેક્શન 2 અને એમાં 1 2 3 છે, એમાં આન્સર છે.
હા, એમાં આન્સર છે. ચિદવિલાસ અનુસાર સમજવાનું, આમ આપણે રેગ્યુલરલી સમજતા હોઈએ એ રીતે ને.
ખોટું છે આ વાક્ય.
પોતાની આઈડેન્ટિટી રાખીએ, ચારિત્ર રૂપે પરિણમે, જ્ઞાન રૂપે પરિણમે, આનંદ આનંદ રૂપે પરિણમે, બધા ગુણ પોતાની આઈડેન્ટિટી રાખીને, પણ ભિન્ન ભિન્ન અલગ થઈ નથી પરિણમતા, બધું એક થઈને સ્વાદ આવે ને જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે કે સમ્યક દર્શન થાય ત્યારે.
બરાબર છે, એટલે આ ફોલ્સ છે. હવે સેક્શન 2 એક ચિદવિલાસ અનુસાર દ્રવ્ય પરિણમે છે, ગુણો પરિણમતા નથી, અને એ સાચું છે. નંબર 2 ચિદવિલાસ અનુસાર
એક મિનિટ આમને પૂછી જોઈએ કેવી રીતે સાચું છે.
ચિત્ત વિલાસમાં અભેદથી કરવું છે, આપણે એમ કહીએ ને, માની લઈએ કે આપણે સમજો કે કેબિનેટ છે, માની લઈએ એનો પ્રધાન મંડળ છે આપણું કે કેબિનેટ છે, એમાં વોરનું ડિસિઝન લીધું કે આપણે હિન્દુસ્તાન અને પાકિસ્તાન પર વોર કરવું, અને એમાં આપણો જે વોર મિનિસ્ટર કે આપણો ડિફેન્સ મિનિસ્ટર જે હોય એમાં એને એની એનું એનું ડિસિઝન હતું એ. પણ પછી કહેવાય કોનું, કેબિનેટ ડિસિઝન લીધું એમ કહેવાય ને, કેબિનેટ ડિસાઇડેડ ટુ ગો નો ગો ફોર વોર અગેન્સ્ટ પાકિસ્તાન. તો પછી દેટ બીકમ્સ એ ડિસિઝન બાય ધ કેબિનેટ, નોટ બાય વન મિનિસ્ટર. એટલે હવે અત્યારે છે ને અભેદ પર દ્રષ્ટિ કરાવી છે, એટલે અલગ અલગ ગુણો પરથી દ્રષ્ટિ છોડાવવી છે. એટલે આખા ગુણોના અભેદને દ્રવ્ય કહે છે, તો આખું દ્રવ્ય પરિણમે છે. જે 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 આપણે જ્ઞાન દર્શન ચારિત્રની વાત કરીને એ રીતે દ્રવ્ય પરિણમે છે, આપણે ગુણો પરથી દ્રષ્ટિ હટાવી લેવાની છે. એ માટે એ દ્રષ્ટિએ કહ્યું છે. આમાં નવી જૈન સિદ્ધાંત પ્રવેશ કરવાનું ખોટી કરીને નથી કીધું, એને કાયમ રાખીને કહ્યું છે કે હવે આપણે દ્રવ્ય આઈ મીન દ્રવ્યની દ્રષ્ટિ કરવી છે, ગુણભેદની દ્રષ્ટિ છોડવી છે. એ માટે
મુખ્ય પહેલા દ્રવ્ય નું પરિણામ, પછી અંદર ની ગુણ નું પરિણામ થાય, બરાબર છે. નંબર ત્રણ, ચિત્ત વિલાસ અનુસાર એક એક ગુણ ભિન્ન ભિન્ન પરિણમતો નથી.
નથી, બરાબર છે, સાચું છે.
હા, સાચું છે. નંબર ચાર,
અને રંજનબેન તત્વાર્થ સૂત્રમાં છે ને કે દ્રવ્યાશ્રયા ગુણાહા નિર્ગુણા ગુણાહા એ સૂત્ર આવે છે, એટલે અહીંયા લાગુ પડે છે કે દ્રવ્યના આશ્રય ગુણો છે. એટલે આપણે એક ફેમિલી હોય અને કોઈ પણ એક છોકરો કે કરે, પણ એ ફેમિલી નું કહેવાય ને, ફેમિલી નું નામ ખરાબ થાય ને, કાં તો નામ આગળ આવે ને, એ જાતનું છે. કે નો ઇટ્સ લાઈક અ ફેમિલી, દ્રવ્ય ઇઝ અ ફેમિલી ઓફ ઓલ ગુણા. એક દ્રવ્ય નું જે થાય પરિણમન, એને જોવાને બદલે આખું ફેમિલી આવું છે એમ થઈ જાય ને, એ રીતે લેવાનું છે અહીંયા.
બરાબર, સરસ.
પણ મેઇનલી દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાની છે ને?
યા, એટલે ગુણભેદ પરથી દ્રષ્ટિ છોડવી છે.
હા,
એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરવી છે, બરાબર.
નંબર ચાર, પરિપૂર્ણ શુદ્ધ પરિણમન તે મોક્ષ છે, અધૂરું શુદ્ધ પરિણમન તે મોક્ષ નો માર્ગ છે. બરાબર. નંબર પાંચ, રાગના ત્યાગની ભાવના દ્રઢ કરતા કરતા જવી એ રાગના ત્યાગનો ઉપાય છે.
બરાબર છે.
આમાં તો અહીંયા ફોલ્સ છે,
ખોટું છે.
કારણ કે, હા બોલો, શા માટે?
ભાવના ભાવ
ત્યાગ થઈ જાય છે, કરવી નથી પડતો. આત્મામાં જતા રાગનો ત્યાગ ઓટોમેટિક થઈ જાય.
તો
નેક્સ્ટ માં જવાબ છે એનો.
હા, નંબર છ, વસ્તુ સ્વરૂપમાં ઠરી જતા રાગનો ત્યાગ થઈ જાય છે. સાચું છે અને બરાબર છે. હવે આપણે ત્રણ એના પછીનું કરીએ, આપણી પાસે 5 મિનિટ છે, હોપફુલી થઈ જશે. 107 ધર્મ ચર્ચા.
અમારે તો 6 લઈ ગયું છે, કળક છઠ્ઠો.
હા, 6 તો પતી ગયું, 7. વ્રત, તપ, ભક્તિ, પૂજા, દયા, દાન આદિ ભાવો જીવમાં થાય છે, માટે તેઓ ચેતન સ્વભાવી છે. ખોટું છે. શા માટે?
એ ચૈતન્ય સ્વભાવી નથી.
હા, એ ચૈતન્ય ને અનુસરીને નથી, ઓલા પૂતગલ ને અનુસરીને છે. નંબર બે, વ્યવહાર વ્રત, તપ, ભક્તિ, પૂજા, દયા, દાન આદિ ભાવ એ અન્ય દ્રવ્ય સ્વભાવી કર્મ કાર્ય છે, ચૈતન્ય સ્વભાવી નથી, એમ અહીં કહ્યું છે. તો એ
સાચું
છે. પહેલા સવાલનો જવાબ છે. નંબર ત્રણ, જ્ઞાનસ્ય ભવનમ નહી વૃત્તમ, અર્થાત જ્ઞાનનું પરિણમન થતું નથી. ખોટું છે, જ્ઞાન નું પરિણામ તો થઈ રહ્યું છે. એટલે અહીંયા જ્ઞાન છે, આપણે પૂરા આત્માને બી લઈ શકીએ આગલાના હિસાબે, અને ઇવન ઇન્ડિવિજ્યુઅલી લઈએ તો અહીંયા ચિદવિલાસ ની વાત નથી, એટલે આપણે જ્ઞાન નું બી પરિણામ કોન્સ્ટન્ટલી થઈ રહ્યું છે.
નંબર 4 જ્ઞાનસ્ય ભવનમ નહી વૃતમ, એટલે જ્ઞાનનું ભવન થતું નથી અથવા તે ચરિત્ર નથી એમ કહેવું છે. એટલે
સાચું છે.
હા સાચું છે, એટલે જ્ઞાનનું ભવન આમ નહીં વૃતમ, એટલે એ ચારિત્ર નથી, એ જ્ઞાનનું ભવન છે. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર અલગ અલગ છે, તો અહીંયા એક જ્ઞાનનું ભવન છે. નંબર 5
રંજનબેન, થોડું મિસલીડિંગ છે, અને મે બી ક્વેશ્ચન ઇઝ ઓલસો સ્લાઈટલી મિસલીડિંગ. આમાં શું કહે છે, જો આપણે આગળથી વાંચીએ ને એની ટીકા. અન્ય દ્રવ્ય સ્વભાવી પુત્ર સ્વભાવી હોવાથી કર્મના સ્વભાવથી જ્ઞાનનું ભવન થતું નથી, એટલે ઇટ ઇઝ ઇન રેફરન્સ ટુ કર્મના સ્વભાવથી જ્ઞાનનું ભવન થતું નથી. કર્મના સ્વભાવથી જ્ઞાનનું ભવન થતું નથી અર્થાત કર્મના સ્વભાવથી ચારિત્ર નથી એમ કેવું છે. અહીંયા કળશના રેફરન્સમાં છે આ, એનો એટલે વી હેવ ટુ રીડ ઇન કોન્ટેક્સ્ટ ઓફ ધ કળશ. કે કળશમાં શું કહ્યું છે કે જ્ઞાનસ્ય ભવનમ નહીં વૃત્તમ, એટલે જ્ઞાનનું ભવન થતું નથી શેનાથી, કર્મથી, અર્થાત કર્મથી ચારિત્ર થતું નથી એમ કેવું છે. એટલે શ્લોકાર્થ છે ને, શ્લોકાર્થ, કર્મ અન્ય દ્રવ્ય સ્વભાવી એટલે કે પૂતગલ સ્વભાવી હોવાથી કર્મના સ્વભાવથી જ્ઞાનનું ભવન થતું નથી, માટે કર્મ મોક્ષનું કારણ નથી. એટલે વી હેવ ટુ રીડ ધીસ લાઈક યુ નો વિથ ધ કોન્ટેક્સ્ટ ઓફ ધ શ્લોકાર્થ.
અચ્છા બરાબર, એટલે એ નંબર 4 સાચો,
નંબર 3 સાચો છે,
નંબર 3 ફોલ્સ જ છે. નંબર 5 વ્રતાદિ વિકલ્પ પૂતગલનો સ્વભાવ છે, માટે તેનાથી ચારિત્ર થતું નથી. હા સાચું છે,
સાચું
છે. નંબર 6 શુભરાગ એ મોક્ષનું કારણ નથી, પરંતુ મોક્ષના માર્ગનું કારણ છે. જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય, અર્થાત ગમે તે જાત અને ગમે તે વેશ હોય તો પણ કહેલા માર્ગથી જરૂર મુક્તિ થાય છે.
કહેલા માર્ગ છે, ક્યાં માર્ગ છે, ઉપર કયો એ માર્ગ?
હા પણ અહીંયા ખોટું લખ્યું છે, ફરી જાતિ વેશ નો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય, અર્થાત ગમે તે જાત અને ગમે તે વેશ હોય તો પણ કહેલા માર્ગ થી જરૂર મુક્તિ થાય છે.
ઉપર કહેલા માર્ગ થી એમ લખવું જોઈએ.
હા થોડુંક વધારે ક્લેરિફિકેશન અને પછી વાળી પાછું આન્સર તો ફોલ્સ છે. તો આપણે પછી ચેક કરી આપણે આ છેલ્લું લઈ લઈએ.
બરાબર છે, કોઈ પણ માસી મુક્તિ ના થાય.
શું કીધું પ્રેમભાઈ?
કોઈ પણ માર્ગ થી મુક્તિ ના થાય. યુ હેવ ટુ હેવ આત્માનો માર્ગ જ હોવો જોઈએ.
હા બરાબર છે, કોઈ પણ માર્ગ થી ના થાય એટલે છૂટું છે. શું કીધું છે અહીંયા, જીવનો સ્વભાવ શુદ્ધપણે પરિણામમાં છે. અહીંયા પહેલો શબ્દ જ્યારે, હા જ્યારે જીવનો સ્વભાવ શુદ્ધપણે પરિણામે છે ત્યારે તેને નિમિત્ત પણ નગ્ન પડવું પંચ મહાવ્રત આદિ જ હોય છે, બીજો કોઈ જાતિવેશ હોતો નથી.
બરાબર છે.
ના ના શુદ્ધ, હું એમ કહું શુદ્ધપણે પરિણામે છે તો કે આપણે મુનિ થઈ જઈને નગ્ન દિગંબર થઈ જાય તો શુદ્ધપણે પરિણામે શક્ય? પૂર્ણ શુદ્ધતા કહો તો ચાલે, કે મુનિ હોય એને વધારે શુદ્ધતા હોય, વધારે લીનતા હોય, આપણામાં ઓછી હોય. અચ્છા ઓકે,
શું કીધું રજનીભાઈ?
આજના
આપણા પ્રશ્નો ધર્મ ચર્ચા પૂરી થાય છે, હવે આવતીકાલે
મળીશું.
હા જય જિનેન્દ્ર. હમણાં પૂછતો
તુષારભાઈ, આઈ થિંક તુષારભાઈ લેવા ગયા લાગે છે મનભાઈ ને.
નિયતિબેન બુધવારનો પ્રોગ્રામ કહી દેજો.
હા યા થેન્ક યુ યા આપ સબકો જસ્ટ રિમાઇન્ડર જૈસી હૈ કે વેનસડે મોર્નિંગ હમ પૂજા કરેંગે 6:30 બજે. આપ આના ચાહતે તો પ્લીઝ આપકા નામ મે બી અભી સે દે દો યા થોડે વહેલે આઈ મીન અર્લી આ જાના. દૂસરા હમ 3 બજે શાર્પ આલોચના શરૂ કર દેંગે ક્યુંકિ ઉસકો 50 મિનિટ્સ તો હોતી હૈ કમ્પ્લીશન કે લિયે. બાદ મેં અફકોર્સ મોર્નિંગ મેં ગુરુદેવ શ્રી કા પ્રવચન વો સ્કેડ્યુલ સેમ હૈ ઓર 4 બજે ઉત્તમચંદજી કા પ્રવચન શરૂ હોગા ઓર તુરંત ઉસકે બાદ મેં હમ પ્રતિક્રમણ શરૂ કરેંગે ક્યુંકિ કરીબ સે 1.5-2 ઘંટે કા પ્રતિક્રમણ હોગા વો સોમવારી પ્રતિક્રમણ હૈ. વી આર લુકિંગ ફોર 34 મુમુક્ષુસ તો આપ ઉસમે સે હૈ તો આપકા નામ બતા દો તો થોડા અસાઇનમેન્ટ કે લિયે થોડા ઇઝી હો જાવે ક્યુંકિ વો ટાઈમ પે 34 કો અસાઇન કરને કા મતલબ પૂરા અનધર 15-20 મિનિટ્સ હમે યુઝ કરની પડતી હૈ. તો આપ આને વાલે હૈ શ્યોર તો પ્લીઝ બતા દો, ટેન્ટેટિવ હૈ તો ભી બતા દો તો એટલીસ્ટ હમ બેકઅપ રખેંગે.
પ્રતિક્રમણ મેં
આપ આયેંગે રંજનબેન?
હા
થેન્ક યુ વેરી ગુડ. તલકભાઈ ભી?
હા તલક ભી આયેંગે.
વેરી ગુડ. Okay, that's a good beginning. Anybody else to volunteer?
Haan, main bhi rahungi.
Manisha bhi rahungi.
Main volunteer karungi ki nahi, pata nahi hai abhi mujhe. Wo main baad mein bataungi.
Haan, Sarla bhen and Rajni bhai, you are in.
Yeah.
Haan, Manisha bhen, aisa hai toh hum aapko late mein denge. Toh aapko hai na, wo store pe busy rehte hai. Toh you can join like towards the end. So you are not like booked up for entire hour.
હા 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 નહીં મેં સ્ટોર પે નહીં રહુંગી એસા હી હોગા તો મેં બોલુંગી સ્ટોર પે રહુંગી તો એનીવે મેં નહીં લુંગી કુછ ભી. હા
ઓકે હા જી હા સરસ હા. ઓર દૂસરી એક રિક્વેસ્ટ આઈ હૈ કે એક્ચ્યુઅલી મતલબ વો પ્રતિક્રમણ તો હો જાયેગા ઓર થર્સડે મોર્નિંગ હમ પૂજા કરેંગે ઓર ક્ષમા વાણી હમ ફ્રાઈડે કો લેંગે. ઓર હમ ટ્રાય કર રહે કે ગુરુદેવ શ્રી કા જો પ્રવચન હૈ વો હમ ટ્રાય કરેંગે એકાદ દો દિન મેં ઉસકે લિયે ભી વો બંદોબસ્ત હો જાયેગા. ઓર વો રાત કો ફ્રાઈડે કો 12:15 બજે ઈસ્ટર્ન ટાઈમ પે યુઝ સ્ટ્રીમ પે હેમંત ભાઈ કે સાથ ક્ષમા વાણી કર સકતે હૈ.
ગુરુવાર કો રાત કો, શુક્રવાર કો નહીં,
અપની ગુરુવાર. બરાબર બરાબર યા આઈ એમ સો સોરી, આઈ નીડ ટુ કીપ માય ડેટ સ્ટ્રેટ. યા
ગુરુવાર કો 12:15 બજે રાત કો અહેમદ ભાઈ કા ક્ષમાવણી પર્વ કે ઉપર જો વહા
11:45
ગુરુદેવ શ્રી કા
11:45
હમ ऐसा कहते हैं कि रविवार को इंटरनेशनल कॉल पर हेमंत भाई हमें क्षमावणी के बारे में प्रवचन देंगे ताकि हम लोगों को भी सबके एक साथ में क्षमावणी हो सके. इस भावना से हमने हेमंत भाई को कहा है तो मालूम हो जाएगा कि वो करवाने वाले हैं कि नहीं करवाने वाले हैं. तो ये सब प्रोग्राम है तो प्लीज ज्वाइन विथ अस. ओके.
Now, can we put this thing on our website? People will know exactly.
Yeah, that's what I was doing. Yeah, I was just writing the schedule, so we'll do it.
Website. Other than regular program. પ્રવચન ફાઇન્ડ આઉટ થયું છે. 308મું છે DVD 1.
ઓકે,
એક કલાકનું છે, લગભગ 57 મિનિટ.
ઓકે, તો આપણે
ભવિભાઈ
કરે છે અપલોડ?
ના, એટલે એમને ખ્યાલ છે, કાલે વાત કરીએ અમે.
ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ. સરસ સાત
પ્રવચન
નંબર
19
માં તો આપણે ક્યારે કરવાના છે? એ સવારના ભાગમાં હશે, શુક્રવારની સવારમાં હશે.
ગુરુદેવ નું પ્રવચન, ગુરુદેવ ના પ્રવચન ના ટાઈમે સવારે 9:15 વાગે
સવા નવ વાગે. ઓકે.
financial retirement.
મારી અંતરંગમાં મેં જે આરાધનાની ભાવના જગાડી છે એનો હવે અંત આવવા. મેં કઈ આરાધના કરવાની ભાવના જાગૃત કરી છે એ છોડવા માટે ભાવના જાગૃત થઈ છે કે મારી જ્યાં સુધી ગુણતા નહીં થાય ત્યાં સુધી સાધુ આરાધના સાધનાનો ત્યારે અંત થાય. આરાધનાના ફળમાં પૂર્ણતા ન થાય જ્યાં સુધી એનો પ્રવાહ નવાના એટલા માટે સતત ચરણો એટલું સદા સાફ. ક્ષેત્ર બદલશે, કાળ બદલશે, યોગ ભાગ બદલશે, મારી ભાવનાનો ઝરણો નિરંતર વહેતું રહેવા. એવું બહુ શક્ય નથી કે આ જ ક્ષેત્રમાં જૈન મંદિરના ક્ષેત્રમાં જ આપણે 24 કલાક એવો યોગ તો કરવાનો નથી. તો ક્ષેત્ર બદલશે, ઉપાયના સંયોગો બદલશે, પણ મારી ભાવના હવે ક્યારેય છૂટવા નથી. કેટલું તો જળ પાણો આ સત્ય આરાધનામાં જ્યારે પણ કોઈ પણ કાર્ય થયેલા કાર્ય થાય અથવા પૂર્ણ કાર્ય કઈ પછી શું હોય છે એને તો ગુજરાતી મહેનત કરવી. પરંતુ કોઈ પણ ધંધામાં પડતું હોય છે, પરત જાળવતું હોય છે, કલમ કે કાળે છે તેનામાં ક્યાં પ્રયોજનથી હું કાર્ય કરું છું અને શું મને ફળ મળે એને જોવા માટે છે. કાર્યનો પ્રારંભ અને એની પૂર્ણતા મારા હાથમાં જે પ્રયોજનથી કાર્ય શરૂ કર્યું છું એની પ્રાપ્તિ થઈ ગુજરાતી માટે હતા ત્યારે એમ આપણે પરિસર પર્વની આરાધનાની શરૂઆત કરી સારા અપેક્ષાએ આપણે પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ. આપણો એ ભાવના મહત્વપૂર્ણ ભાવનાથી કાર્યનો પ્રારંભ થયો હતો એમાં મને સફળતા મળી. અંતરંગ આત્મચિંતન તો કરવું જ આમાં પણ તે પૂજ્યબેનથી પણ કહેતા સાંજ પડે પોતાના પરિણામને
પ્રયોજન લઈને આવ્યા આવો વિતરાગ માર્ગ મને પ્રાપ્ત થયો છે, આરાધના કરું છું. આગળ વધવાનું શક્ય બનવાનું એમાં ગુજરાત પ્રવચન માં બહુ સરસ અને એક ત્યાગ ની વ્યાખ્યા ગુજરાત સરસ પ્રવચન માં કે છે. અંતર જ્ઞાન માં ગોલન થતા જ્ઞાન માં અને બીજું શું ગોલન, ગોલન તો ખબર પડે છે ગોલન કોને કે એક ને ગોતવાનો તો કંટાળો આવે. અમે એક ને એક આત્મા આત્મા કે કઈ બીજું કઈ બીજું કઈ સારી વાત કરી શકે છે એને આત્મા પ્રાપ્ત કરવો છે એને આત્મા નું ગોલન કરવું જ. બાર માં જેનો રસ લાગે છે તો શું થાય છે, ઘણી વાર નાની એવી વસ્તુ માં રસ હોય છે શું કરે છે, કલોકો માં ભૂકી રાખે એક ત્રણ કલાક સુધી એનો શું થતું હોય છે, રસ લેતો હોય છે ને વસ્તુ તો સાવ નાની હોય છે. ક્યારે પણ એમાં ન વિચારવું કે તેનું તે રુચિ ને રુચિ ને ક્યારે તેનું તે નથી માટે એવો રસ પડે છે કે દવા થી સાંજ પડી જાય તો પણ અંતર માં જ્ઞાન નું વલણ થાય પડતું આવે છે. વિતરાગ ભાવની વૃત્તિ થાય વસ્તુ જોડવાની જાણ કરવાની વાત એ અંદર માં અને એ સિવાય જેને પરનો અહંકાર છે પરમા સ્વામી પણ છે મારા પણ અધિકાર છે તેને ક્યારે સાચો ત્યાગ હોતો જ. બીજી તરફ જ્ઞાની નો અંતર હૃદય કોણ સમજી શકે એનો ગુરુદેવજી જે કહે છે જો રાગ થી બિન આત્મા ના જ્ઞાન નો વિશ્વાસ આવે તો જ્ઞાની નું અંતર હૃદય આત્માના જ્ઞાન સ્વભાવ નો વિશ્વાસ આવે છે મારી સંદેશન સરસ જ્ઞાની નું અંતર આપણે બાકી તો બધા જ ઓળખે છે શું છે તેનો કેવું છે જેને રાગ થી બિન આત્મા ના જ્ઞાન સ્વભાવ નો વિશ્વાસ છે માટે જેને રાગ થી બિન પોતાના સ્વભાવ નો વિશ્વાસ આવશે એ ખરેખર જ્ઞાની ના અંતરંગ હૃદયને અને જ્ઞાની ના અંતરંગ ને ખરેખર ઓળખનારો એ અલ્પકાળમાં સ્વયં પોતે જ્ઞાની થયા વગર
આત્મા લગાડીએ છીએ, બાકી આત્મા જ પોતે સત્તા છે, આત્મા ને ધર્મ એ ધર્મ જ પોતાનું કર્મ એટલે કાર્ય છે, આત્મા જ એનું કારણ એટલે સાધન છે, પ્રકારે પ્ર એટલે વિશેષે કરી અને દાન એટલે પોતે નિર્મળ વિતરાગી પર્યાય પ્રગટ કરીને પોતે પોતામાં જ રાખે છે. લેનાર દાતા અને લેનાર પાત્ર સંપ્રદાન પછી તો શું કહે છે, તો કોનું દાન દેવું છે, કોણ દેનાર છે અને કોણ લેનાર છે, મારી જ નિર્મળ પણથી એનું મારે શું દેવું છે, દાન દેવું. કોને દે, કોણ દેનાર છે, હું પોતે અને લેનાર કોણ છે, કેમ કેમ એવું છે, એવું કેમ, ચલો હું દેનાર તો છું પણ લેનાર હું, કારણ કે ધર્મ કોના માટે કરવો છે, બીજા માટે કરવો છે, પોતાના ઈશ્વર માટે, ધર્મ ને પ્રગટ કરીને હું પોતે મારામાં રાખું છું, એનું નામ શું છે, સંપ્રદાન. અને એનાથી શું એવા અપાદાન નો શું અર્થ લીધો, અપાદાન એમાં શું બે આવ્યું હતું, બે ઉપાદાન ક્યાં આવ્યા હતા, જાણી અને અધિકારી ઉપાદાન ની વાત આવે છે ને, પોતે પોતાની પર્યાય પ્રગટ થઈ અને ના થવા છતાં પણ પોતે ધ્રુવ રહે છે, પોતાનો ના પર્યાય તો પ્રગટ થઈને શું થવાની છે, અપાય એનો અભાવ થવાનો અને છતાં પોતે કહેવાનો છે, તો પર્યાય જે છે ક્ષણિક ઉપાદાન છે અને પોતે ટકી રહે છે, તો કોના આધારે આ પર્યાય થવાની છે, તેમાંથી થવાની છે, મારામાંથી, તો હું જ પોતે કેવો છું, અપાદાન છું, અને પર્યાય કોના આધારે થવાની છે, અધિકરણ આધાર પણ ઉતાર્યા શકે છે, કે આત્મા પોતે નિવૃત્ત કરું, શાંત કરું, હવે ફરીથી આ શું આવ્યું, શું આવ્યું, અસ્થિ, પેલું અસ્થિતત્વ, હવે મુનિરાજ શું કરે છે, આવું પોતાનું આત્માનું અસ્થિતત્વ છે, એમાં શું કરે છે, મુનિરાજ ને તે સ્વભાવ શાંતિ અને નિવૃત સ્વરૂપ છે, આપણને કઈ વ્યાયામ જુદા જબ અને પેસા રહે કઈ તો લોકો તો કોઈ ના શબ્દોમાં કહીએ, તારે દુનિયામાં ગણાવું છે, તારે પરમાત્મા ગણાવું છે, લોકો તને કિંમત કરે, લોકો તને ગણતરી માં લે, તારી કઈ નામ લે, એમાં જેવું એ જીવનમાં એટલું ભગવાન ના જ્ઞાન માં મારી આરાધના ને પૂર્ણતા દેખાણી એના જેવું જગત માં કોઈ માને છે, ભગવાન ની વાણી માં આવ્યો કે આ ભવ્ય જીવ છે એનાથી જગત માં બીજું માન, ભગવાન ની વાણી માં આવે આ અભવ્ય છે એના જેવું અપમાન, કદાચ ભલે જગત એને થોડા પહેરાવે તેની કોઈ કિંમત, તો આપણી ભાવના તો હોય ફરીથી આપણે શબ્દોમાં ભગવાન ના જ્ઞાન માં મારી સાધના પણ હતી
અને સાજે પણ હતી તેમના જ્ઞાનમાં દેખાણી છે એનાથી અધિક મારે હવે કોઈ જગતમાં માન મળે સન્માન મળે એની મને કોઈ સાવસુતે સરકાર જગત મને કોઈ બોલાવે ન બોલાવે એની સાથે બિરાજમાન હતા અને ત્યાં પૂજ્ય બેનસિંહ ને જાતિ સ્મરણ નામ ત્યારે પ્રગટ થઈ કઈ પ્રગટ થઈ ચૈત્ર વદ આઠમ ને દિવસે લાઠી ના ઉતારામાં પૂજ્ય દેવ ને લાઠી સ્મરણ નામ એમાં કોઈ અવતરણ નો પ્રશ્ન નથી. હવે એની વાત ગુરુદેવજીએ કોઈની કોઈને ત્યારે પૂજ્ય દેવજીએ કોઈને કહી છે એ પણ વિચારવા જેવું છે. જ્ઞાનને પચાવતા આવડવું જ્ઞાન ને પચાવી શકતા નથી એમને ત્યારે પ્રયાણ એમને ન કહ્યું પછી 7 મહિના ને 12 દિવસ પછી ત્યાંની આ વાત છે. પ્રાણો માં કહ્યું 7 વર્ષ થયા મહિના ગયા એટલે આખો શું આવી ગયો જોડાણું આવી ગયું માસ્ટર આવી ગયું અને તે વખતે પૂજ્ય બેનથી સામાન્ય ચિઠ્ઠી લખીને કે આપના પ્રતાપે આપનું ને અમારું ભવિષ્ય ભૂતકાળના ભવનનું જ્ઞાન જોઈએ શીખ વપરાય ત્યાં સારો સુધી હજી સ્વાધ્યાય મંદિર કહ્યું નહોતું પૂજ્ય ગુરુદેવજી એટલે બોલાવતા એટલે કીધું કે અને ત્યારે પૂજ્ય બેનસિંહ ગુરુદેવસિંહ ને શેની વાત કરી ગુરુદેવસિંહ ના સંબોધન અને એમાં શું વાત કરી કે સુમંદર ભગવાન ની વાણી માં આવ્યું છે આ ફોલી છે ના ત્યારે ગુરુદેવસિંહ ને શું ભાવ આ તો ત્રિલોકી નાથે મને એસ્ટાબ્લિશ થઈ ગયું વાણી માં આવ્યું કે હવે કોઈ પરવાનો પ્રશ્ન ભગવાને શું કર્યું નિલોકી નાથે શું કર્યું જેમ હોય છે ને પેલા રાજાના રાજકુમારને તિલક કરીને પછી રાજાભિષેક થતો હોય છે ને તો આ કોણે તિલક કર્યું છે અરે પછી મારે જગત ની સરકાર ભગવાનના જ્ઞાનમાં એવો જે વાત આવ્યો એમની વાણીમાં જે વાત આવ્યું હવે દુનિયા કોઈ મને વિચારે ન વિચારે બોલાવે ન બોલાવે એનાથી અરે આવી એક વિફળતા પછી વાત તો આપણને પણ એક થવી જોઈએ કે ભગવાનના જ્ઞાનમાં મારી ભાવિ પર્યાયની નિર્માતા જો આવી છે હવે મને જગત માન સન્માન ની ફરી અને એ તો નિશ્ચિત પણ શનિવારે વાત કે આપણે લઈએ છીએ શું લઈએ માન મળે એટલા માટે મારે કર્મ કરવો અને કદાચ અપમાન થાય તો મારે કર્મ કરવો એને મૂકવા માટે અહીંયા આવીએ છીએ એની અપેક્ષા શું રાખીએ તેના માટે અહીંયા આવીએ છીએ માન સન્માન માટે આવીએ છીએ જે કસાઈને જોડવા અહીંયા આવીએ છીએ એની કઈ અપેક્ષા રાખવી એના જેવું અજ્ઞાન બીજું શું માટે જીવનમાં એક તો છે જ અહીંયા મારે મારું અજ્ઞાનતા છોડવું છે અહીંયા નીચે હોય છે ને વિતરાગ પાસે જવું છે રાગ લઈને જતો વિતરાગ પાસે જવું છે કસાય લઈને જતો નહીં જીવનમાં આ એક તો અહીંયા આપણે મુનિરાજ ઉપર આપણે આવી જઈએ 192 નંબર ના કોલ માં ફરીથી મુનિરાજ તો છે પેલું તો શું સિદ્ધ કર્યું આપણને વસ્તુ સ્વભાવ દરેકમાં આવે છે હવે મુનિરાજ શું કરે છે મુનિરાજ ને તેમાંથી તેમાંથી એટલે તેમાંથી આત્માના સ્વરૂપની આરાધનામાંથી આત્માની સાધનામાંથી આત્માના અતિન્દ્રિય આનંદના વેદનમાંથી બહાર
અનુભવ પહેલા શું કહેવાય આપણી જ માંથી બતાવે છે ને આ પરિસ્થિતિમાંથી પોતે કેવા છે અને આવી પરિસ્થિતિમાંથી એમણે સાધનાની ઉગ્રતા કરીને અનુભૂતિ કરી, તો આપણને પણ પ્રેરણા આપે. શું પ્રેરણા આપે? છેલ્લું, આવી ભૂમિકામાં આવવું પડશે અને છતાં એનાથી છૂટવું પડશે. બાકી એમને સમજ અહીંયા આવેલા એટલે મારું કામ જેમ કોઈના ઘરમાં પ્રવેશ કરવો હોય તો શું થશે? દરવાજો અથવા પહેલા પગથિયામાં આવવું પણ દાદા કદાચ આપણે હોય તો કશું છે દાદરે આવવું પડશે અને છતાં છોડવાય પડશે કે આ પગથિયે જ ઉભા રહેશો. એવી રીતે દરવાજે આવવું પડશે અને પછી દરવાજો શું કરવો પડશે? છોડવો પડશે. એમ આ પહેલી પણ અહીંયા સુધી તો પહોંચીએ, હજી અહીંયા સુધી પણ પહોંચવાનું ન હોય અને સપના કે ન જોવા છે, હજી તો પાયા નાખ્યા નથી અને તેની આશા રાખવી છે કરેલી મહેનત બધી આટલા વર્ષ આપણે ખેડૂત બધું કરીએ છીએ. ચલો કઈ નઈ, આઠ દિવસ તો આપણે કરીએ છીએ અંતરંગની ભાવના સહિતમાં, અને જેને અંતરંગ રુચિ ભાવના હશે એને ભેદની સાથે સહજપણે આમાં જ લખે છે અજ્ઞાની ના સ્વભાવ લોખાને કેવા હોય છે. પૂજા કરવા બેઠા છે, પૂરી સામગ્રી ના આવે શું થઈ જાય છે? આ બધા જ આમાં કાંઈ છે, આ બધું એમાં ઉપલબ્ધ ઉપલબ્ધ. પછી ભલે કે અમે આઠ દિવસ તો એવી સરસ પૂજા કરી, બહુ મજા અને ધીરે મુક્તિ પરિણામમાં સહજ પ્રાણો કેમ બધાને મળે? કદાચ પહેલું બોલવું ઓછું પણ જાણે વધારે બધાને શેર કરી અથવા વધારે કરી તો કોણ શું થાય? વધારે એમ જ જીવને ક્રિયાના આગ્રહ કરતા પરિણામો હતા. સહજ યોગ બને કે ના બને એની મને આપતા નથી. સહજ બને છે તો એનો વિશેષ નથી, પણ એને શું બતાવી જોઈએ? આ સુનિશ્ચા ના કરી જોઈએ. એવા ઉપલબ્ધ લો અને ફરીથી બીજું વાંચન હું તો પૂજા ઉપર લીધું વાંચન કેટલા પુસ્તક વાંચન અમે સમજીએ અને શ્રાવક ના છ આવશ્યક તો હોય એમાં જ વાંચ્યા ને. એમાં એટલું હોય સ્વાધ્યાય અને સ્વાધ્યાય નો અમે નિયમ લીધો છે કે 15 મિનિટ કે અડધો કલાક સ્વાધ્યાય કરી શકે. સ્વાધ્યાય કરવા બેસો છો સામે શું રાખું છું? રાખવી જ પડે કારણ કે મેં તેનો નિયમ લીધો છે. કદાચ વધારે થઈ જાય તો વાંચન નથી, એ સ્વાધ્યાય નથી. સ્વની અધિકતા રાખીને જે પ્રયોગ થાય છે એ કઈ સ્વાધ્યાય. તો અહીંયા શું છે? ચલો કેવું ઉપલર ઉપલર એક વાંચન પછી શું છે? એ પણ વિચાર કપાળદેવ ના કહીએ કે જ્યાં સુધી એને સાચું જ્ઞાન નથી, જ્ઞાની પુરુષ ના વચન નું યથાર્થ ગ્રહણ નથી, એને વિચાર નથી. વિચાર ના નામે તરંગ થવા વિચારવા દેખી છે તત્વ નો તો અભ્યાસ નથી, વાંચન પર છે નહીં અને વિચારમાં શું થવાનું છે? હું તો મોટા શિંગડા વાળો છું અને બાણું તો નાનું છું કે શું કરવા બેઠો? એમ આપણે શું કરીએ છીએ વિચારણામાં એટલે સુધી તો પહોંચાય નથી કારણ કે 24 કલાક માટે એટલા કામ હોય.
અહીંયા આવીએ તો મંદિરના કામ હોય, ઘરે જઈએ તો ઘરની ડિમાન્ડ હોય, ને ઓફિસે જઈએ તો કંઈક પૂછવાનું, ત્યાં ટાઈમ મળે ફરવાની પણ નહીં. અહીંયા કંઈકથી દેવા જેવી તો વાત જોઈને પણ હજી પાડીથી કાંઈક ચિંતન વિચાર અને આદિમાં બધું જ લઈ જવું. એનાથી હવે શબ્દ શું છે, અંતરની આંતરની માથી ભાવના ત્યાં સાવ કાઠિયાવાળી હોય છે. અંતરની જેમ ભૂખ કહે છે, ખરેખર અંતર માંથી આંતરની માંથી ભૂખ લાગી અને એને જે ભૂખ લાગી હશે એને પૂછે આજે શું બનાવ્યું છે, જે હોય છે એમ. અહીંયા અંતરંગમાંથી એની ભાવના જાગૃત થઈ જોઈએ કે દિવસ નહીં જોવે કે અત્યારના હવે પરિસરના આવ્યા છે, એ નહીં જોવે કે મંદિરમાં જઈને કરજો. આ અંતરંગ અને અંતરંગનું પરિણામ, અંતરંગનું આપણું પરિણામ હું એક જોઈ શકે છે અને નહીતર પરમાત્મા સેવા કરતા બીજાને પૂછ મને અંતરંગથી લાગી છે કે નહીં, ખરેખર લાગી છે કે નહીં, એના માટે કોઈ બીજા પાસે સર્ટિફિકેટ લેવા જઈ તારો આત્મા સારા પરિણામ ની શું કે અંતરની અંદર આંતરની માટે જઈ પણ એવું છે. આ તારી ખૂબ ખોટી છે, તને ખૂબ લાગી છે, પણ ખરેખર અંદર માંથી તો અંદરની આંતરની માંથી ભાવના ઉઠે, ભાવના પોતે નાનીઓના જીવનમાં એ વિચારવા જેવું આત્માની લગ્ન લાગી હતી. આત્મા મળશે કેવી આપણને ક્યારે આવેલી છે શરીર સુધી જવા તો શું ભણવાનો છે આત્મા ને કશું છે એની અંદરની તીવ્રતા લાગી પ્રિય પૂજ્યબેનને 14-15 વર્ષ ત્યાં શિક્ષણ આપી છે. અરે મારા મનુષ્ય ભવના આટલા જણ આમ કરતા કરતા તો આવી છે ક્યારે અને 14-15 ની જગ્યાએ આપણને ઊંડા ફિગર થઈ ગયા છે અને તોય હજી કાંઈ એ જાગૃતિ અંદર માંથી એક ગુજરાતીમાં ફરીથી કહીએ ક્યારેક શબ્દ સાંભળે તો પોતા પોતા ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય. તો એ અંતરંગ ની ભાવના માટે શું કરવું જોઈએ, મારે નાયક નો અંત ફળ માંથી જાગ્યું. ત્રણેય વાત આપણને આવી ગઈ એક માં, પહેલું શું કર્યું નિશ્ચેત કર્યો, આપણે ઉપર ઉપર બહુ કરીએ માનીએ તેનો શું કર્યો નિશ્ચેત, પછી બીજી લાઈન માં શું આપ્યો સાચી ઉપાય દેખાડ્યો અને સાચા ઉપાય માટે શું કરવું જોઈએ નાયક નો કોનો ફરીથી શરીર નો નહીં, હું શરીર શું છે આચ્યન નહીં, કોનો નાયક નો એ આ વિષય દેખાયો કેવી રીતે અંતર ફળ માંથી અને કેટલો ખૂબ મહિમા, ખૂબ મહિમા. એક સમય પણ નાયક ના સ્મરણ વગર જેને ગમે નહીં અને આવું જો જીવન થશે તો તેનો માર્ગ સરળ થઈને આત્માની પ્રાપ્તિ થશે. તો આપણા ફળ ભાગ્ય છે જ્ઞાની એ સ્વયં સાધના કરી અને એ પણ એમને આપણને એમના ઉપદેશમાં એમની વાણીમાં બતાવીને આપણને પરમ ઉપકાર કર્યો છે. તો આપણે પણ એમને કહેલા માર્ગે ચાલી શક્યા.
આગળ માં જૈન મંદિર નું નિર્માણ કર્યું તો ઉત્તમ પાત્ર શું છે આનો વિષય તે વિચારી રહ્યો છું. પાછું આ મંદિર ફક્ત આપણા માટે, આપણા માટે છે, આપણા બાળકો માટે છે, એના બાળકો માટે છે, એના બાળકો માટે છે, એટલે કેટલા ભવિષ્યમાં આપણા કામ લાભ મળવાના છે. આપણે સૌ જ આપણા ભવિષ્ય માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કયા ઇન્વેસ્ટમેન્ટ કરીએ, માતા પડતો લાઈફ ઇન્સ્યોરન્સ માટે, બાળકોને ભણવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, કે કેટલા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. હવે આ બધા ઇન્વેસ્ટમેન્ટ તો છે ને પુણ્યનો ઉપયોગ હશે તો એ સમય તમને રકમ મળશે, પણ વર્ષે એવી બી ગેરંટી નથી. પણ આ આપણે જે કહી રહ્યા છીએ એ ભલે એ લોકોનું આપણને નિવેદન હોય, પણ આપણે તો આપણી જવાબદારી અને આપણા સ્વાર્થ માટે કરવું છે, મારા આત્મલાભ માટે કરવું છે, મારા બાળકના આત્મલાભ માટે કરવું છે, એના બાળકના આત્મલાભ માટે કરવું છે, એના ભવિષ્ય માટે કરવું છે. આ જે રકમ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ બધા એ તો એક જિંદગી હોય છે, અને એનો પણ કોઈ નિશ્ચિત કારણ ત્યારે આ ઇન્વેસ્ટમેન્ટ આપણે પોતાના આ ભાવ માટે અને ભવો ભાવ માટે છે. ઇન્વેસ્ટમેન્ટ શું છે આપણી જવાબદારી, આપણી શું જવાબદારી છે આપણે સૌ જાણીએ છીએ. આ એક ભવ ભાવનો અભાવ કરવા માટેનું ઠોસ નિમિત્ત છે જૈન મંદિર, જે બની રહ્યું હોય અને તેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ ન કરીએ કોઈ પણ રીતે તો આપણા જીવનને આપણે શું કહી શકીએ? ભગવાનની અભાવી એક આ તક ચૂકી જશે તો પછી આપણા આ જીવનમાં કોઈ એવું મંદિરની તક મળવાની છે આપણને એ વિચારી લઈએ, અને એનો લાભ હું પોતે જ લેવાનું છું, બીજાના બી બીજા તો લેશે તો હું પોતે જ દેવાનું છું. આ સૌંદર્ય તક આખા આપણા કહાની બધી એમના મનુષ્ય સમાજ માટે છે, પોતાના આત્મલાભ માટે, પોતાની આત્માની આરાધના માટેનું ઉત્કૃષ્ટ નિમિત્ત ગુરુદેવની વાણી રોજ સવાર સાંજ છૂટવાની, અને આપણે આ નિર્માણમાં સહભાગી થઈએ એટલે આપણને આ જ ભાવમાં આપણે કુબેર થઈએ અને એના નિર્માણમાં સહભાગી થઈએ એવું આપણને આનંદ જેવું તો ઉત્સવ આપણને ક્યારે મળશે? આપણા બાકીના જીવન માટે જે આધારો આશ્રયો આપણી આત્મસાધનામાં ઉભરાતા લાવનાર તે ઉત્કૃષ્ટ જીવ મંદિર બની રહ્યું છે, તો પેલા એક દિવસ પણ વિલંબ ના થાય તેની જવાબદારી કોની છે? ફક્ત જીતુભાઈની છે, ફક્ત કમિટીની છે? કે ખરેખર આપણને વિલંબ ના થાય એવું જોઈતું હતું કે આપણે ખાલી બોલવા માટે બોલાયા તો અમે એક દિવસનો પણ વિલંબ નથી જોતો? તો આપણા સૌએ જવાબદારી ઉઠાવી કે આમાં કોઈ બી જાતના ઓબ્સ્ટેકલ આવે, કોઈ બી જાતની એમાં અવરું થાય, પણ અમારા તરફથી એવું સતરું આપણને પ્રયત્ન હશે કે અમે તમારી સાથે છીએ, અને એક પણ દિવસ એક પણ કલાકનું પણ વિલંબ ના થાય આ મંદિર બનવામાં, એ આપણે સૌ ખરે પગલે ઉભા રહીને એક આપણે એનો સામનો કરીએ, એમાં સક્રિય રીતે ભાગ લઈએ, આપણા બાળકો એના બાળકો એ બધાને ઉત્કૃષ્ટ મળી અને એના મનુષ્યો સૌ મંજૂર છે આમાં કે આમાં બિલકુલ વિલંબ થાય નહીં મંદિર બનવામાં, એમાં આપણને સૌને વિલંબ એમ બિલકુલ પોસાય નથી, આપણને બિલકુલ પોસાય એમ નથી.
સવારે આપણે થોડી વાતો કરી હતી અને હું ઘરે ગયો એટલે હંમેશા મારે બધા આપણે અહીંયા જાણો છો કે જેમ આપણે આપવામાં મારી દીકરી જેવું એવું એક એક દર્શાવે છે બધી બધા જાણો છો એટલો બોલ રહ્યો એટલે મેં કીધું કે અમે આજે બધી વાત કરતા હતા બે ત્રણ એ બધાને પણ કે હું આવી જાઉં કારણ કે અમારે ત્યાં મંદિરમાં બહેનો બધા પૈસા આપે છે અને એનો તમે દાખલો આપો અહીંયા એક એક પોતાના હાથ ઉપર નથી કર્યો અહીં ત્રણ પેટી બેઠી છે એક હું હોય
મારો દીકરો હોય અને એની દીકરી કે દીકરો હોય ત્રણ પછી નાનો બાળક હોય મારા દીકરીઓ કોલેજ માં પણ જાય તમે બિલકુલ સત્ય વાત માં તમારા દિલ ને પૂછજો. અહીંયા બધા ન્યાના બેઠા છે, તમારે પૈસા જોતા હશે તો સીધા દાદીજી પાસે જશો, મમ્મી પાઈ નહીં. મારે બહાર જવું છે, મારે આટલા જોઈ છે પૈસા, મારે પિક્ચર જવું, મારે અહીં જવું છે, મારે લેવા જવાનું છે, તો કોની પાસે જાઉં છો? તો એમની પાસે. હવે આપણા દીકરાઓ જે ભણે છે, જે ધંધો કરે છે, એના સીધાઓ એના પૈસા હોય છે. અહીંયા બેઠેલા આ પૂજ્ય ગુરુદેવ નો કોઈ એવો યોગ છે કે કોઈ દિવસ આપણે વડીલો અમે વિચાર કરતા દિવસ ન કહેવાનું શું કરવું? આપણા દીકરાઓ આપણા કરતા સવાયા છે, આપણા દીકરાઓ કોઈ દિવસ ના પાડતા જ નથી. આ તમે પૂછજો અહીંયા, આપણા દીકરાઓ એમ કહે છે તમે આપી લાવો, તમને કેમ ના પડી છે? કારણ આપણે ઘણા માટે મૂકી રહ્યા. હમણાં જ ખરા પર હેમંતભાઈએ એક ખૂબ સુંદર વાત કરી કે જો સુપુત્ર હશે તો એને પુણ્ય લઈ આવ્યો છે, આપણે કોના માટે બચાવવું છે? અને જો કુપુત્ર હશે તો આ સ્વચ્છંદી બની જશે અને આપણી આંખ બીજી જશે અને આ પૈસા ક્યાંય વપરાઈ જશે. આ બીજી વાત, મેં હું આ ઉદ્દેશીને ત્રણ રીતે વાત કરવા માંગુ છું. એક, બહેનોની મર્યાદા જે એની હોય છે, મને જેને કીધું આવી જવું તો કે લાખ રૂપિયા સુધી પછી બધા અમારા વધી અમારા બધા જે અંતરમ જાણતા આપણા વ્યક્તિ હોય એ કેરી માટે થપ્પીમાં લાખ રૂપિયા સુધી આપણા પડ્યું હોય. એક બીજી હોય છે એમાં 5-25,000 પડ્યા હોય, ત્રીજી આપણે હોય 2-5,000 રૂપિયા હોય. સાહેબ આપણા તો આ દ્રષ્ટિઓએ એવું સુંદર આયોજન કર્યું છે કે 5,000 રૂપિયા સ્ક્વેર ફીટ, આપણે 20,000 સ્ક્વેર ફીટ કરવું છે, આ આપણું મંદિર બનવાનું છે. 5,000 રૂપિયા સ્ક્વેર ફીટ 10 કરોડ રૂપિયા થાય, લગભગ 2,800 સ્ક્વેર ફીટ બની ચૂક્યું છે. 2,800 સ્ક્વેર ફીટ ના પૈસા આપણી પાસે આવી ગયા છે. હવે તમને રિસ્પોન્સ કહું, અહીંયા તમે પૂછજો મમતા બેન ને કે બહાર લગભગ જુદી જુદી ટેકનોલોજી થી 1400 જણા સાંભળી રહ્યા છે, 1400 જણ. એમાં ટેલિફોન થી ડાયરેક્ટ જે કઈ, આ તો મારો તો વિષય નથી, પણ તમને સમીર ભાઈ કહી શકે કે મમતા બેન કહી શકે. સાહેબ એમનો એમ આવે છે ફોન કે તમે અમને કઈ યોજના આપો, તમારે શું તમે કરી રહ્યા છો, કેવી રીતે કરવું છે? આજે મેં એક સુરેન્દ્રનગર ફોન કર્યો તો મેં એમને કહ્યું કે આવી રીતે મળ્યું છે, તો કે એને સીધું પહેલા ફોનમાં મને એમ કીધું કે ડોક્ટર શકુંતલાબેન પહેલા મારું એક સ્ક્વેર ફીટ લખી લો અને એક સ્ક્વેર ફીટ મારી દીકરી મુમુક્ષુન તેની અમેરિકામાં છે તમે લખી લો. અહીંયા આ સવારના રિસ્પોન્સમાં પહેલા બોલી જવું પછી આગળ કહું. જગદીશભાઈ બકાય, એને 30 સ્ક્વેર ફીટ 1.5 લાખ રૂપિયા તમે જુઓ અને બીજું 10 સ્ક્વેર ફીટ નૈરોબીમાં એમના પુત્ર પુત્ર વધુ જે રહેશે એના તરફથી 10 સ્ક્વેર ફીટ એટલે 50,000 રૂપિયા. એને એ કે અહીંયા પણ સાંભળે છે આ હેમંતભાઈ નો સ્વાધ્યાય આપણા તો શબ્દ થી છે કે અહીંયા આપણી પાસે આપણા આંગણે જેના કારણે આ મંદિર બન્યું હતું મેં પહેલા વાત કરી હતી તમને હજી તો કોઈ ટેકનોલોજી મમતા બેન કહી કે તમે કઈ કહો કેવા જવો એમના જવાબ આવે છે કેવું બનતા ફેસબુક મારો વિષય નથી પણ તમે બધા અહીં બધા જાણો કેવું સુંદર રીતે થયું હોય છે. તો આ એક આવ્યું સુરેન્દ્રનગર થી 10 સ્ક્વેર ફીટ આવ્યું. પછી હરેન્દ્રભાઈ ની 50મી વર્ષ નિમિત્તે 50,000 રૂપિયા સુધીરભાઈ ચુનીલાલ અજેરા 1 સ્ક્વેર ફીટ આ 1 સ્ક્વેર ફીટ એટલે 5,000 રૂપિયા સરોજબેન નિમતભાઈ તોરખિયા એના એ તો સ્વામી વાંચે એટલે મેં 5,000 કહેવાથી બીજામાં આપેલા છે સોનલ કેતનભાઈ તોરખિયા 1 સ્ક્વેર ફીટ આ મેં અત્યારે આપને વાત એટલા માટે કરી છે કે આનો લાભ પણ હું અહીંયા લખાવી દઉં કે મેં 15 લાખ આપ્યા 5 લાખ આપ્યા સાહેબ આપણે અહીંયા હું વધારે નહીં જાણતો આનો લાભ કોને મળશે તમે તમારા દિલને મૂકો તમે તમારી પાસે બીજો ખર્ચા હશે તમારા બધાને આપશો તો એ તમારે પુણ્ય એને ઇમ્પલ આવશે અહીંયા આપણે બોલી જશે બધું આ કરી દઈએ શું કરી દઈએ શું કરું તમે શું ખબર મારે જાગૃત એમ કરવા છે કે આખો સમાજ હજી બહાર થી તો બધું ઘણું આવવાનું છે આ પૂર્ણનો ગુરુદેવ નો પ્રતાપ છે જે 18,000 કરોડ ની અમી છે 40 આપણે થયા જયારે 20 કરોડ ભેગા કરવાના છે 1,60,000 કરોડ થવાના છે મને વિશ્વાસ છે તમને આ 20,000 સ્ક્વેર ફીટ મારો વિશ્વાસ છે આજે જે રીતે મને ઉમંગ છે ફોન જોઈ રહ્યો છું 3 મહિના ની અંદર આ 20,000 સ્ક્વેર ફીટ પૂરા થઈ જશે 5,000 આપી દો અરે તમે 1,000 આપજો તમારા બચ્ચા નથી પણ આપણે ત્યાં જો 400-500 જણા આવે એ 400-500 જણા 1-1 સ્ક્વેર ફીટ કરી લખાવે તો કેટલાય કુટુંબો એવા છે કે 1-2 બધું થઈ શકે કેટલાય કુટુંબો એવા છે કેટલા ભાઈઓ અને આપણા ભાઈઓ આપણે કોને માટે મૂકી જવું આપણે નિર્ણય કરવો પડશે અનુ અને બહેનોને મેં આ વખતે એટલા માટે કહી છે કે આમનો વારો મારે હજી પોલ્યુશન ના દિવસે દેવાનો છે આમનો વારો પોલ્યુશન ના દિવસે કારણ કે અક્ષયભાઈ અને હિતુભાઈ આ મંદિર નિર્માણ કેવી રીતે ને કેવું થઈ રહ્યું છે એ વર્ણન ઠીક કરવાના છે એટલે આમનો જે વારો છે એ પછી આવવાનો છે પણ તમે અહીંયા અત્યારે આટલા છો પણ તમે આમ 200-250 બહેનો આવે છે આ 200-250 બહેનો દીકરીઓ દીકરાઓ અને કાલે જ આપણું તું તમને કહ્યું તું અક્ષયભાઈ ગયા ઘરે ત્યારે દીકરાએ એમ કહ્યું કે મારા જે પૈસા આવ્યા મારા જે આવે છે બધા ભેગા એને બધા આપી દીધું એવું જ ખરેખર આમાં જે પણ અતિશક્તિ વગર મારી પુત્રી જે સુપુત્રી અને ભૌત્રી હતી એને એમ કહ્યું કે મારા જેટલા કવર મમ્મીજી ભેગા થાય છે અને તમે થઈ રહ્યા છે એ બધા ભેગા કરીને તમે આપી દીજો તો આપણે આ બધા અહીંથી તમારા આ જે છે એ સમુદાયમાંથી ઓછામાં ઓછા 1,000 સ્ક્વેર ફીટ થઈ શકે એમ છે અને આ બધા જે મૌન બેઠા છે એને હજી એના આત્માને દંડોળજો કે વપરાય તો આવશે આપણે આપણે જે પાણી વહેતું રહે ને એમ આવે આપણે બધાએ આ નિર્ણય કરવાનો છે અને એટલે અક્ષયભાઈ પરમ દિવસે અમે છેલ્લો દિવસ એટલે આ જે ઉત્તમ જે આ જે છેલ્લો દિવસ આપણો જે છે કે આ આખા પર્યુષણમાં ત્યાગના જે દિવસો આદરાના દિવસો એ તો કરવાનું છે એથી તો આ તો આ ધર્મનથી ધર્મ તો આપણે સ્વાધ્યાય જે કરવાનો છે આપણે ચિંતન મનન પણ એની સાથે આ ચિંતન મનન માત્ર કારણ કે જૈન મંદિર છે તો આપણા બધા માટે જૈન મંદિર આપણી 3 પેઢી જોવાની છે અને હું અત્યારે જોયું મારી 3 પેઢી જોઈ છે આજે અહીંયા શારદાબેન હોય તો એક 23 ભાઈ અહીંયા પછી આવે અહીંયા પછી બીજો બી આવે અહીંયા સમય આવે 4 પેઢી થઈ જાય આ 4 પેઢી તો આ હું દાખલો એટલા માટે કે મને સીધું હવે મને 4 પેઢી ખબર છે લોકો તો અહીંયા આપણે બધાની આ બધા જે બેઠા છે એની 17 પેઢીઓ અહીં છે તો અહીંયા આપણે પણ દીકરાને પૂછવું છે આપણે બધે ફસાવેલું નથી આપણે કેમ ના જાગૃત થઈ તો એ જાગૃતિ અક્ષયભાઈ લાવવાની છે અને તમને આજે બે બહેનો બોલ્યા આજે સવારમાં જે બધી વાત થઈ છે કાલે ચીઠ્યું તમારી મેળે તમે મોકલાવતા રહેજો અને તમને આપવા હોય ત્યારે મંદિર બને ત્યાં સુધી જો એવી મારી આગ્રહવાની વિનંતી ક્રિયા અને ના જન્મ થી જીવિત છે અત્ય સ્વીતિ અને પ્રેમી અને પ્રીતિ બે અત્યારે એને 10,000 રૂપિયા આ પ્રમાણે જરા બધા ભવિષ્ય આ કોઈ શક્યતા જ નથી. આ તો પૂજ્ય ગુરુદેવ અહીંથી જયારે એરપોર્ટ ઉપર ત્યારે કોઈ વખત બોલ્યા છે કે આ સાંતાક્રુઝ અને દ્વારકામાં કોઈ નવ શિખર બંધી હોય તો જે પ્રતિમા ગુરુદેવ ના હાથે થયેલી પ્રતિષ્ઠિત એ જ પ્રતિમાઓ આત્મધર્મ માં નીકળું કે એ જ નામની એ જ પ્રતિમાઓ ત્યાં ગઈ અને ત્યાં નવા સિમંદર ભગવાન આપણા પણ પણ એવું જ બનવાનું છે. આ સિમંદર જી મંદિર છે આ જ પ્રતિમાઓ ની અને એક ફોટી આ સિમંદર ભગવાન ની પ્રતિમા થવાની છે અને આપણે તો સાક્ષાત એક ક્ષેત્ર માંથી સિમંદર ભગવાન વધારવાના છે અને આ કુલદેવ અને માતા થી પણ ત્યાંથી ભાવિ ને ક્ષેત્ર માંથી આવ્યા છે. આપણા તો કોઈ સદભાગ આવું બને નહીં એવું બન્યું છે. આપણા આપણે નીચે ક્યાં હોત આપણે અત્યારે તમે બહાર ક્યાંય પણ જો કોઈ સારી હોટલોમાં ક્યાંય જોજો ને તો બધા પૈસા અહીંયા જોકરાય છે. આપણા સદભાગ્ય છે કે આવા પ્રવચનકાર મળે છે આવા મુમુક્ષુઓ છે આવા વડીલો હાજર છે અહીંયા પણ વડીલો હાજર છે ભાઈ ભી જેવા આજે 90 વર્ષ ની ઉંમરે ચાલીને આવતા હોય અને અહીંયા અભિષેક પામે એની ભાવના જુઓ
Thank you.